સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1885ના ચૈત્ર સુધી નવમીને દેવા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. વચનામૃત ગ્રંથ એવો છે ને, બહુ ઉતાળ રાખવી પડે ત્યારે માંડ બહાર નીકળે, નહીં તો નીકળવા ન દે. અને આપણે એક શુભ સંકલ્પ કર્યો છે ને કે અંત્ય પ્રકરણ અને સારંગપુર પ્રકરણ આયન બગસરા ઉત્સવ બે ભેગું કરીને પૂરું કરી દેવું છે, એટલે બહુ ઊંડા નથી ઉતરતા. જરૂર પડે ને જરૂર ઊંડા ઉતરશું, નતર પછી સમજાય એવું છે ને જરાક ઉતાળ રાખશું. પછી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો અને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહને સુખ દુઃખ માન અપમાન દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કરીને જાય નહીં તે કેમ જણાય છે, એને એવો આશ્રય છે અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. ગજબ પૂછી મહારાજ કે મહારાજ, એને ભગવાન અને ભગવાનના ભક્તનો દઢ આશ્રય હોય, આશ્રય માને નિશ્ચય હોય, નિશ્ચય માને એની વિશે અતિશય પ્રીતિ હોય, દઢ પ્રીતિ ભગવાન વિશે અને ભગવાનના ભક્ત વિશે છે એ ખબર કેમ પડે, અને આના મનના સંકલ્પ કેવા હોય અને એનો દેહની જે ક્રિયા એ કેવી હોય, બે પ્રશ્ન પૂછ્યા. એકલા દેહનું ન પૂછ્યું, મનનું પૂછ્યું, એકલા મનનું ન પૂછ્યું. નતર એમ કે આપણે તો ભગવાનને ભગવાનના સંતોને ભક્તોને બધાને બહુ મહિમા, બહુ મહિમા એની દેહ કરીને જણાણા વિના રહે નહીં, અને ખાલી દેહ કરીને વિવેક દેખાડતો હોય પણ મનમાં મહિમા ન હોય ને તો એ પણ જણાણા વિના રહે, અને એટલે બે પ્રશ્ન પૂછી લીધા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાય જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ સરળપણે વર્તે એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. બહુ અદ્ભુત વાત બતાવી મહારાજ કે જેને એક ભગવાનની જ મોટપ મનાણે હોય આશરો કોનો ન ટળે, આશ્રય નિશ્ચય નિશ્ચય એટલે પ્રીતિ, ભગવાનની વિષે ભગવાનના સંતો ભક્તિની વિશેથી પ્રીતિ કોની ન ટળે તો ભગવાનની જેને મોટપ સમજાણી હોય અને ભગવાનથી બીજું કાંઈ અધિક મનાતું જ ન હોય, અધિક મનાય બરાબર અધિક મનાય અથવા તો બીજાની મોટપ દેખાય ત્યારે જરૂર મને એ બાજુ વળી જવાનું, જરૂર વળી જવાનું, ભગવાનની મોટપ દેખાય તો જ ન વળે. એટલે ભગવાનની જો ને 16,000 નારીઓ હતી, ભગવાન અરે ખૂબ હેત હતું પણ સામમાં અધિક રૂપ દેખ્યું એટલે એમાં મોહ પામી ગઈ, કહો હું કામ ભગવાનની મોટપ સમજામાં આવી નહોતી. ભગવાનની મોટપ સમજામ ન આવે, ભગવાનથી અધિક કાંઈ પણ મનાય એટલે એ બાજુ મન જવાનું જવાનું જવાનું. એટલે મહારાજ કેવી દ્રઢતા હોય કે ભગવાનથી કોઈ મોટપ છે જ નહીં ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય, ભગવાન વિના બધાને તુચ્છ સમજતો હોય, બધાને એટલે ભગવાનના સંબંધ રહિત પદાર્થ માત્રને તુચ્છ સમજતો હોય તો બધામાં મંદિરે તુચ્છ મનાઈ જાય, પછી ઠાકોરજી તુચ્છ મનાઈ જાય, આચાર્ય મારે તુચ્છ મનાય જાય, સંતો તુચ્છ મનાય જાય, ભક્ત તુચ્છ મનાય જાય, એમ વાત નથી. ભગવાનના સંબંધ રહિત તમામને તુચ્છ સમજતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે, જે રુચિ ધરાવતો એના કરતાં વિરોધમાં કાર્યને પ્રેરે, વિરોધ જ એનો કરે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે તે મૂંઝાય નહીં, પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે મને એના સ્વભાવ કરતાં જુદી રીતે એને વર્તાવે. અને ભાઈ કસોટી કરી હોય ત્યારે બધું કરે ને, હે કોઈને માનો મનમાં એમ સંકલ્પ છે કે મારે સંસ્કૃત ખૂબ ભણવા એને ન જ ભણવા દે તો એ મૂંઝાય નહીં, કોઈના મનમાં એમ છે મારે સંગીત શીખવા ન શીખવા દે તો મૂંઝાય નહીં, કોઈ કે નક્કી કર્યું યાત્રામાં જવું છે મારે જવું જ છે આરે અને ન જ લઈ જાય અને મૂંઝાય નહીં, એ બધું બહુ કઠણ કામ છે. કાર્ય કેટલું મોટું છે એને અરે મતલબ નથી, એનો ઠેરાવ કેવો મજબૂત છે એને અરે મતલબ છે. બોલો, એક સાધુ કહેતા તે ભગત ભારે જબરા વહી જાગી, સાત આઠ મંડળમાં ફરેલા. એકવાર એ સંતો કે ગામડે જતા હતા, આ ભગત પોતાની થેલી તૈયાર કરીને ગાડી મૂકી દીધી, એના ગુરુએ કીધું ભગત નથી આવવાનું, હેઠી ઉતારો થેલી, એટલે થેલી હેઠી ઉતરાવી. પછી સ્વામી તો બેસી ગયા. બીજી દડે પાછા આવ્યા, ટેસને હામા મળે ભગત થેલો હાથમાં લઈને, કહી બાલ તો બસ હવે જાશું કે. એને પ્રીતિમાં ફેર કહેવાય. એનું ધાર્યું મરોડ્યું અને સહન થયું નહીં. ધારું મરોડે સહન થાય ત્યારે મહારાજ કે એની કોનો વિશ્વાસ આવે કે આને કોઈ દેખાય થાય નહીં. એને જ પ્રીતિ હોય, પ્રીતિ હોય એનાથી જ એ વસ્તુ શક્ય બને, બીજાથી થાય નહીં. બીજાને તો સંકલ્પ કેવા થવા મળે ખબર, એનો સ્વભાવ હોય અને ખબર પડે કે આને ભણાવશું તો આનું બગડશે, આને આમ કરાવશું તો આનું બગડશે, રોકે એટલે એને સંકલ્પ મળે થવા. કેવા થવા મળે, જોયું મારી વિશે જરાય ભાવ જ નથી અને મારી વિશેથી કોઈ કોઈ આને પક્ષપાત જ કાયમ રાખે, મને બોલાવે જ નહીં, હું માંદો થયો તો મને પૂછે નહીં. ઓલો માંદો થયો તો ત્યારે એને કેવી રીતે સાચવતા હતા. આ અનેકવિધ સંકલ્પ એને થવા મળે. કોને? તેને ભગવાન કે ભગવાનના સંતો ભક્તોની પ્રીતિમાં ફેર હોય. બાકી પ્રીતિ હોય તેને ગમે એમ કરે ને, ગમે એટલું કસોટી લે ને, તોય પણ એને હાજ પડે જે કરતા યોગ્ય કરતા એમાં મારું રૂડું જશે. પેલી પ્રસિદ્ધ વાત છે ને, ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદાસ સ્વામી અને યોગેશ્વર દાસ સ્વામી બંને જ્યારે સાધુ થવા આવ્યા ને ત્યારે બેને તડકે બે હારે ધોમ ધકતા તડકામાં એક મહિનો બેહાર્યા. મહિના પછી પૂછ્યું કે સાધુરામ તમને તડકે બે હારું છું, મહિને તમને કાંઈ સંકલ્પ થાય છે કે? તો ગુરુદેવ મને શાનો સંકલ્પ થાય, અમને શું કામ સંકલ્પ થાય, અમે વિચારીએ છીએ જે અમારો ગુરુ કરતા હશે ઠીક કરતા હશે, સંકલ્પ તમારે કરવાનો અમારે શાનો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી બહુ થયા અને કે સાબાશ, તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો ને, હકીકત એ છે તમારી બેની ચામડી ધોળી છે, તે મારા મનમાં સંકલ્પ થયો કે સાધુને આવી ધોળી ચામડી ન પુહાય, તે તડકે બેહેન તો ચામડી થોડી ખામળી થઈ જાય એટલે તડકે બેહારતો હતો. આને પ્રીતિ કહેવાય, આને વિશ્વાસ કહેવાય. આની પ્રીતિ થાય કોઈ દી સંકલ્પ કહો, અને એને ન થાય. અને એ વસ્તુ છે ને એક બે બહુ મળતી છે, જેને ગમે એટલા કઠણ વચન દુખવીને કહે અને સંકલ્પ ન થતો હોય, એની કોઈને ઓલાને સંકલ્પ ન થાય ને ગમે એટલું કઠણ કહેશો તો કે થાય, એમ પરસ્પર એકમેક થઈ જાય. અને ત્યારે જ પ્રીતિ થઈ કહેવાય, ત્યારે જ નિષ્ઠા કહેવાય. બાકી આમ પોપોળી પોપોળી રાખે, હું જરાક વડતાલ દર્શન કરતો, હા કરતા આવજો, વડતાલ દર્શન કરી આવ્યા, હું તારે હમણાં અમદાવાદ જઈ આવ્યો, હા જઈ આવવા જાઉં, મારે તબલાને જોડ લેવીશ, લઈ લો, હા લઈ લો, હું એક પેટી હારમોનિયમ એમ લઈ લો, લઈ લો વાંધો નહીં. મને એમ થાય છે કે હમણાં 15 દી માળા ફેરવી ફેરવો, માળા હોય તેને મૂકાવી પડે કારક, સમજાણું? ભલે સાધુ ભજન કરવા જ થયા હોય તોય પણ મનનું મરોડવા ક્યારેક માળાએ મૂકાવી દેવી પડે. એ જેમ કે એમ કરે રાખે અને પછી કદાચ ભેગો રહે તો એ કાંઈ પ્રીતિનું લક્ષણ નથી, સમજાય? એ કાંઈ પ્રીતિનું લક્ષણ નથી. બધું એનું ધાર્યું મૂકા, વડતાલ જાઓ, નથી જાઓ, હમણાં મને હાર્મોનિયમ લે, નથી લેવું, હું સંગીત શીખવા બે, હું નથી બેહવું, હું ભજન કરું નથી કરવું, મને પેટમાં દુખે છે તે આ ઓણ ચાંદ્રા ન કરવું પડશે, મારે આ વર્ષે ધારણાપણા સંકલ્પ નથી કરવા. અને તેમ છતાંય કાંઈ ન થાય ત્યારે એ ખરો કહેવાય. અને હકીકત છે એ સ્થિતિ જેને પ્રાપ્ત ન થાય એ વ્યક્તિને જરૂર વિઘન છે 110%. આજ નહીં તો કાલ એક ને એક દિવસ એ સત્સંગમાંથી જરૂર હટી જવાનું, જેને આ સ્થિતિ નિર્માણ નથી થઈ એ સત્સંગમાં કદી ન ટકી શકે. બે દી વહેલો, બે દી મોડો, જે દી મરોડશે તે દાડ ખડી જવાનું, સમજાય? મુક્તાન સ્વામી કીધું હતું, મહારાજ નિર્કલ્પાનંદને ચલાવી લો ને, રહેવા દો. મહારાજ કે સ્વામી આજ ચલાવશો ને તો કાલ ખડી જાય, એને કરતા આજ જવા દો. અને એને તમે આજ ચલાવી લો છો ને તેની તૈયારી લાગી જાય, એ ખડશે ને બીજા 7-8 ને ખેડો હોતો જાય, એને કરતા આજ જ જવા દો. જ્યારે એની પ્રકૃતિ મરોડા હોય ત્યારે એનાથી સહન થાય નહીં. એવું જેને વર્તતું હોય એની કોઈની અટકળ એમ માંડવી અને ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તની પ્રત્યે નિષ્ઠા નથી. અદ્ભુત વાત મહારાજ બતાવશે. ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાય જાય નહીં, અને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમાં સરળપણે વર્તે, એ બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. ગમે એમ થાય તો એને ભગવાનમાંથી કે ભગવાનના સંતો ભક્તોમાંથી પ્રીતિ ન ટળે. ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું, જે મૂંઝાતો તો હોય પ્રકૃતિ મળોડે એટલે જરાક તો આમ તેમ થાય છે કે, કેમ જે પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પણ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાનનો અને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાનનો અને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં, એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં. પ્રકૃતિ મરોડે ત્યારે મૂંઝવણ તો થાય, પણ એમાં કાંઈ ફરક ખરો? ત્યારે મહારાજ કહે, આ એમાં તો બહુ ફેર છે. એક તો પ્રકૃતિ મરોડે ત્યારે મૂંઝવણ થાય, પણ પોતાનો અવગુણ લે. સારું થયું મને કીધું, નતર ક્યાંયનો ક્યાંય વિયો જાત એમ. સારું થયું મને રોક્યો, નતર આ બીમારને બાને મારું કાંઈ હરખું ન રહે તેમ, તો એને વાંધો આવે. અવળું લે, માંદાસ તો ખબર નથી રાખતા, માંદા તો પરવાર નથી, માંદા હોય ત્યારે એટલું આમ ન કરવું, અને તોય ટક ટક કરે છે. એમ માનીને જો અવગુણ આવે તો એ સત્સંગ છોડીને જતો રહે, અને એમ મનમાં થાય આ ખલકાને કીધું કીધું ને સારું થયું કીધું, નહીતર આ ખલકો મોક્ષ બગાડી નાખત, કાંઈ મેળ ન રહેત ને કાંઈનું કાંઈ થઈ જાત, મારા મોટા ભાગ તે મને ટોક્યો મને રોક્યો એમ થાય તો એ શ્રેષ્ઠ છે. લો, જો કે આ વચનમાં છે ને, તમને સાચું કહું, વિષય કહીને ત્યાગીનું છે, કારણ કે તમારે તો કંઈ મરોડોને બહુ આવતું નથી લાગતું મને, કારણ કે તમે ભેગા જ ક્યાં જાજા રહ્યો મરોડીએ, આઠ દાડે શિબિર ગોઠવી એમાં પાછ તમે ત્રણ જે ટાઈમ ટેબલ ગોઠવ્યા હોય, અમે ક્યાં મરોડીએ? અને પાછા તમે અહીંયા આવો ત્યારે તમારે હારાય ખૂબ લાગતા હો, વ્યવસ્થિત બેહો, બોલવા ચાલમ હરખું હોય, બધું હરખું હોય, કેમ વર્તો છો ને કેમ કરો એ તમને ખબર હોય નહીં, અને એટલા જ કાંઈ મન હોપ્યા નથી કોઈને કે જાણી શકે કે અત્યારે મારી સ્થિતિ આ છે. સાધુએ તો મન હોપી દીધા હોય, સમજાય? ભગવાન અને પોતાનું અંતર જેટલું જાણતું હોય એટલું એણે પોતાને જ્યાં મન માન્યું એને કહી દીધું હોય, પોતાની અંતરયામી પણ ડાયરીઓ લખતા હોય એટલા મન હોય, પછી એને ને ટોકી શકાય, એને ઓઢી શકાય ને એના ભૂકા કાઢી શકાય. બાકી તમારું કેમ તળિયું છે એ જ ખબર ન હોય, સમજાય? તળિયું કેમનું છે એ જ ખબર ન હોય કેમ વઢે કહો, આ તળિયા સુધી પડ્યા હોય એનું એની વાત છે. એટલે આ વચનમાં છે ને સાધુને, એટલે તમે ખાલી બેસજો, આ સાધુને વધારે લાગુ પડે એવું છે. જવું હોય છૂટા, બેહું હોય તો છૂટા, પણ વાત આમ જ છે, વાત આમ જ છે. ગમે એટલું મરોડે તો કાંઈ ન થાય તો ખરું કહેવાય. લો, અને ત્યારે ભગવાનને સાધુ બધા રાજી થાય. એક સાધુને ત્યારે મન ત્યારે માને ને, એક સાધુને થોડુંક પદવી આપી, પછી મનમાં વિચાર કર્યો, મળો આપ્યા પછી જરા ખરખું રહે કેમ જોવું પડે ને. એકવાર 10-15 માણેની વચ્ચે સોમપુરા બધાની વચ્ચે એક ઉપાડે લાફો છોડી દીધો જાણીને, હો, કારણ કે વજન મૂક્યા પછી હવે માનો સ્લેબ ભરી ગયા પછી કોલમ ભાંગે તો દિશા શું થાય સ્લેબની? સ્લેબ ભરતા પહેલા કોલમ મજબૂત કરવા પડે, એવી મજબૂતાઈ જ્યારે જીવનમાં આવે ત્યારે ખરેખર રાજીપો પ્રાપ્ત થાય. એ સ્થિતિ એ લેવલ સુધી બધાને પહોંચવું જ પડે, નતર જરા કઠણ કહેવાય અને જો ઝાખપ આવી તો ઝાખો જ પડતો જાય. હલો, સ્વામી મોટા મોટા સંતો કે ઓછું નથી કીધું, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ભૂકા કાઢે, નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ ભૂકા કાઢી નાખે, ગુણાતીતાનંદ સ્વામી તો મોઢો મોઠ કરી દે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં તમે જુઓ તો ઉજ્જવળ પેઢી જળવાઈ રહી છે. તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સાધુ આજે ઉજ્જવળ દેખાયનું કારણ તે દિવસનો પાવર આવેલો આવે છે. અને એક વાત બહુ સ્પષ્ટ છે, ગમે તેટલા ભક્તિવાન ગુરુ હોય પરંતુ જે ધર્મનિષ્ઠ ન હોય અને ટોકવાની જેની પદ્ધતિ ન હોય એના શિષ્યની અંદર ગુણ ન જ આવે, કદી ન આવે, ભલે ગમે એટલા કદાચ 500 માળા ફેરવતા હોય. હા, શિષ્ય જોઈએ ને માળા ફેરવશે, પણ માળા ફેરવતા ફેરવતા પછી બીજે ફરવા માંડશે એની ખબર એ નહીં રહી. પણ જેમને ટોકવાની પદ્ધતિ હશે, જેને ધર્મનિષ્ઠા પ્રધાન હશે, જેને ધર્મમાં ગૌણ વર્તન નહીં ગમતું હોય, તરત કહેવાનું મન થતું હશે, એની પરંપરા ઉજ્જવળ રહેશે. કોઈ પણ હોય, તમારા ગ્રસ્થમાં એવું છે, જે પિતાને ધર્મનિષ્ઠા પ્રધાન હોય એના સંતાનમાં બધા જ ગુણ આવે. પણ એની અંદર એક વાત તમને બતાવી દઉં કે ભગવાન ઓળખાવા માટે એકલો કડક માણસ નથી હાલતો, બરાબર સમજી લેજો, એ ફેલ થાય છે. ભગવાન સમજાવવા માટે ઓળખાવવા માટે એકલો કડક માણસ નથી હાલતો ફેલ થાય છે. કડકની સાથે એટલો મૃદુલ પણ હોવો જોઈએ, સમજાય? કડકની સાથે એટલો મૃદુલ પણ હોવો જોઈએ. ગમે એટલું કડક કીધા પછી પણ એના મનમાં એમ થવું જોઈએ કે હજુ કોઈક મારું છે એમ. બાકી તમે ભલે ગમે એટલો મુમુક્ષ હોય પણ એને તમે એવી રીતે ઉતારો, એવી રીતે ઉતારો, એના મનમાં એમ લાગે કે આ દુનિયામાં મારું કોઈ નથી, એ મુમુક્ષ મૂર્ખ માર્ગથી કે પડી જાય. જેમ કુંભાર ઉપરથી હથોડી મારે પણ નીચે હાથ રાખે, એમ ગમે એટલું કઠણ કીધા પછી સીજી મારની પદ્ધતિ તેમ જો મારે વઢતા ધકતા પણ તરત પાસ પરસે દિન થાળ દેતા બોલે તો એને આ બધા મુક્તો આવ્યા હતા. પણ તોય દેહ તો આ આ માયાનો રહ્યો ને, એટલે બે વસ્તુ હોવી જોઈએ. એટલે તમને ખાસ કહું છું, આમાં ધર્મનિષ્ઠ ઘણા બધા હરિભક્તો પુરુષો બેઠા છે, હું ઓળખું છું, પણ છોકરાઓ નબળા થયા છે. એનું કારણ શું છે ખબર? કડક બહુ રહ્યા છે. હું સ્વીકારું છું કે છોકરાને ધર્મ નિયમ પડાવવા માટે બહુ તૈયાર થયા છે, અને એ ત્રણ ચાર વર્ષનો છે, ત્યાંથી સાત આઠ ફેરી બાથરૂમ મોકલતા છે નવડાવવા માટે. પણ પછી ક્યારે પાસે બેહરીને માથે હાથ ફેરવીને નહીં કીધું, બેટા આપણે મહારાજને આશ્રિત છીએ, આવી ખુમારી હોવી જોઈએ, આવું આમ હોવું જોઈએ, અને એ દીકરાને હારે ક્યાંય મંદિર લઈ જઈ અને પ્રેમથી અને સાધુ પાસે બેહારી અને મહિમાની વાતો સાંભળે એવું નહીં કર્યું, અમે ક્યાંક થાપ ખાઈ ગયા છે, એટલે એટલો ફેર આવ્યો છે. બાકી ધર્મનિષ્ઠ પિતા કોઈ દી ખોટું તો ચલાવી જ ન લે, પણ સીધી બબે છોડી દીધી છે. પણ છોડી દીધા પછી એ ઉદાસ બનેલા દીકરાને પાસે બે હરીને પછી પાછો રાજી નહીં કર્યો હોય, એના પરિણામે થોડોક ફેર રહી જાય. એટલે તમને ખાસ કહું છું કે પાછળ જો તમારે એ સિંચન કરવું હોય તો કડક એ રહેવું અને સાથે એટલું મૃદુલ પણ રહેવું. કડક એવું હોવું જોઈએ કે પછી લાફાની જરૂર જ ન પડે, સમજાય? આંખ તમારી ફરે તે હરખુંથી જ એવું કડક રહેવું, અને તમે મળો ત્યારે એને આનંદ થાય એવું મૃદુલ રહેવું, બસ એ તો સફળતા જરૂર પ્રાપ્ત થાય. અહીંયા મહારાજ બહુ અદ્ભુત વાત કરે. મહારાજ કહે ટોકે ત્યારે એના મનમાં ખળભળાટ તો થઈ જાય, પણ પોતાનો અવગુણ લે તો સ્વભાવ જતો રહે, અને ભગવાનના સંત કે ભક્તનો અવગુણ લે તો સ્વભાવ ન જાય, પણ કોણ જાય? એ વ્યક્તિ જતો રહે. ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું છે, જેની પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે છે મારી પ્રકૃતિને મરોડ છે ત્યારે મારું ઠીક નહીં રહે? કેમ જે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો પોતાના મનમાં જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે છે. મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિશે સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે, ને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે વિચારે ત્યારે એમ વિચારે જે આ પદાર્થનો મારે બળવાન ગાઢ છે ને તેમાં હું પ્રવર્તું છું, ને તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે એમ એને પોતાનો નિશ્ચય થાય. અને બળવાન પ્રકૃતિ હોય ને તદુપી જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો તે પાર પડી જાય, ને જો મરોડે તો તો એનો ઠા રહે નહીં, અંતે અતિ મૂંઝાઈને વિમુખ થઈ જાય. મરોડે નથી તો ખબર કેમ પડે? તો પોતે વિચાર કરે કે કયો સ્વભાવ મારો અતિ જોરદાર છે, કે જે સ્વભાવની અંદર હું વર્તું છું ને આમાં મને ટોકશે તો હરખું નહીં રહે, એમ પોતે આત્મચિંતન કરે. અને ખરેખર મુમુક્ષ આત્મચિંતન હોવું જ જોઈએ કે મારી અંદર કયું અંગ કાચું છે, કે જે અંગ ઉપર કોઈ પ્રહાર કરશે તે મારથી સહન નહીં થાય. એ અંગને મજબૂત કરવા માટે મુમુક્ષે અખંડ અનુસંધાન રાખી દાખલો કરવો જોઈએ, ત્યાંની ભેગા ભગવાન ભળે અને જરૂર એને મજબૂત કરી દે. અને મજબૂત થઈ જાય તો પછી વાંધો આવે નહીં. દાખલા તરીકે ભગા શેઠને ઘરની અંદર આશક્તિરૂપી કચાશ હતી, ગોપાળન સ્વામી વાતને જાણી ગયા, પણ ગોપાળન સ્વામી ખૂબ ખંડન કર્યું અને હવેલી કાઢી નાખી, અને પછી કીધું હવેલી હળગી ગઈ છે કાંઈ વાંધો આવ્યો નહીં. પણ એના એ ભગા શેઠ મજબૂત ન થયા અને ઘા કર્યો હતો દેહ પડી જાત. એ મુમુક્ષે અખંડ અનુસંધાન રાખવું જોઈએ કે હું કયા અંગે કાચો છું, આંગે મને ટોકશે વઢશે, મને કોઈ પદાર્થમાં આશક્તિરૂપી લોભ છે, સ્વાદ છે, માન છે, સ્નેહમાં ખેંચાઉં છું, કામમાં ખેંચાઉં છું, શેમાં મારું મન ખેંચાય છે, અને પૂર્ણ નિષ્કપટ હોય એવો જે વ્યક્તિ છે, તો મહારાજ કે એ વ્યક્તિ સાવધાન બની જાય તો એ સત્સંગમાં અડીખમ થઈ જાય, અને બેસાવધાન રહે તો જે દાડે ઘા પડે તે દાડે સત્સંગમાં ટકી ન શકે. હા, એક વાત બતાવી કે ભગવાનને સાધુ ન મરોડે ને એમને હાંકે જાય તો એમને પાર પડી જાય. પાર પડી જાય એટલે ભેગો ને ભેગો જિંદગી જીવી જાય, નહીં કે મોક્ષ કરી જાય. સમજાય? પણ ભેગો ને ભેગો જીવી જાય. બાકી મોક્ષને માટે દાખલો કરવો હોય તો એને તો સ્વભાવ પ્રકૃતિ ટાળવા જ પડે. કારણ કે ચોખ્ખી વાત છે, પ્રકૃતિ હોટો મર્યો છે. આખી જિંદગીને કોઈ પ્રકૃતિ મરોડી નથી. પ્રકૃતિ હોતો મરે એ ધામમાં જાય, ન જાય. પ્રકૃતિ માને વાસના, વાસના હોતો મરીને ધામમાં કે જ જાય. એટલે ભેગો ભેગો મરી જાય, પણ મોક્ષ કરવો હોય તો સહન કરવું જ પડે. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે, સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયની વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે, માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે, ત્યારે ભગવાનના દ્રોહનું અધિક પાપ છે, માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પુતના યાદે જે દૈત્ય, તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાનને કલ્યાણ કર્યું, તેનો શું અભિપ્રાય છે? જે દૈત્ય વૈરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું, જે વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્ય મારું ચિંતન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું. એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિકપણું જાણવું. અને વળી એમ જાણવું, જે વૈરબુદ્ધિએ કરીને આશરા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું, તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે, તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું, માટે ભગવાનની ઉપર વેર ભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા, અને એ પક્ષ તો દૈત્યનો છે. અને જેમ ભગવાનનું ગમતો હોય તે પ્રમાણે જ વર્તવું, તે ને ભક્તિ કરવી અને ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. અહીં બહુ સુંદર વાત બતાવી કે શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય છે, અને સાધુના દ્રોહનું બહુ મોટું પાપ બતાવ્યું છે. એનું કારણ શું? તો કે સાધુના હૃદયમાં ભગવાન રહ્યા છે, તો સાધુ દુભાય તો ભગવાન દુભાય છે, સાધુ રાજી થાય તો ભગવાન રાજી થાય છે, માટે સાધુનો દ્રોહ ન કરવો. ભક્તો, અહીંયા દ્રોહની જરાક વ્યાખ્યા આપણે કરી લઈએ ને પછી આગળ વધીએ. દ્રોહની ઉત્પત્તિ અભાવમાંથી પ્રગટે છે. પ્રથમ અભાવ આવે છે, અને અભાવની ઉત્પત્તિ અવગુણમાંથી પ્રવર્તે છે. ક્રિયા ન ગમે, અવગુણ આવે, એમાંથી અભાવ, એટલે થોડુંક આગળ છે, મન વધારે છોટું હોય છે અને એમાંથી દ્રોહ શરૂ થઈ જાય છે. દ્રોહ ક્રિયાત્મક છે. અવગુણ ક્યારેક ક્રિયાત્મક ન હોય પણ વચનમાં હોય, વચન પહેલાં મનમાં હોય. મહદઅંશે મનની અંદર હોય ત્યારે અવગુણનું સ્વરૂપ હોય છે, અને પછી ક્રિયામાં જ્યારે આવી જાય ત્યારે એ અભાવ અને દ્રોહમાં પરિણમી જાય છે. એટલે દ્રોહને સમજવા માટે અવગુણને પણ સમજવો અતિ જરૂરી છે. એમ કીધું કે સાધુનો દ્રોહ કરે, માને સાધુનો અવગુણ લે તો ભગવાન નારાજ થઈ જાય છે, તો અવગુણ કોને કહેવાય એ વાત સમજે એટલે આખી વાત ક્લીન થઈ જાય. અવગુણ એટલે જે વ્યક્તિની અંદર જે દોષ નથી તે દોષયુક્ત કહેવો, એમનામ અવગુણ છે. અથવા તો જેની અંદર જેટલી ખોટ છે એથી અધિક કહેવી, એમનામ અવગુણ છે. સમજાય છે? જે ખોટ નથી તે કહેવી અવગુણ છે, છે એથી અધિક કહેવી એમનામ અવગુણ છે. બાકી જે છે એ કહેવાથી એને અવગુણ નહીં કહી શકાય, એને દ્રોહ નહીં કહી શકાય, અને જો કહેશું તો નિષ્કળન સમયે કાવ્યું આખું અવગુણનું જ ભીરું છે એમ કહેવાયેલો. અને ભક્તો, ખરેખર હું ક્યારેક ક્યારેક કહું છું કે આપણા સંપ્રદાયમાં અવગુણ ન લેવો, અવગુણ ન લેવો એ શબ્દનો જેટલો પ્રયોગ થયો છે એટલો તો ભગવાન ભજવા, ભગવાન ભજવા એ શબ્દનો ઉપયોગ નથી થયો. એટલી વાર એનો ઉપયોગ થયો છે, પણ એનું અવગુણ કોને કહેવાય વિવરણ નથી થયું. એટલે અવગુણ એનું જ નામ કહી શકાય, હોય એથી અધિક કહેવો અથવા ન હોય નહીં કહેવું. બાકી જે છે એ તો દુનિયા કહેવાની, એક નહીં કે બીજો કહે છે, એક નહીં તો બીજો કહે છે. દાખલા તરીકે કોઈના માથાના વાળ ધોળા થઈ ગયા છે ને કોઈ એમ કે ભગત ધોળા વાળ થઈ ગયા, અને ખોટું લાગી જાય કદાચ ઓલો બંધ થઈ જાય, બીજો કહે ધોળા થયા છે. હે આવું ધોળા થઈ ગયા ને કાળા કેમ કહેવા? ધોળા તો ધોળા જ છે. કાળા હોય ને કોઈ એમ કે ધોળો થઈ ગયો, બુઢીઓ લાયક છો તું તો બરાબર, પણ ધોળા થઈ જ ગયા છે તો ધોળા જ કહેવાનું. સોનું હોય ને કોઈ પિત્તળ કહે ને તો અવગુણ કહેવાય, બાકી પિત્તળનું તો પિત્તળ જ કહેવાના. પિત્તળના ડોલસાને કોઈ સોનું માની પી આખી બજારમાં ફેરવે તને કોઈ સોનું કહેવાનું? અને કોઈ પિત્તળ કહેતા હું એમાં કંઈ દ્રોહ કર્યો છે એનું, પિત્તળ છે તો પિત્તળ જ કહે ને. એમ સંતની દોષની વાત છે એટલે વાત કહું કે સંતોના પંચવર્તમાન જે મહારાજ બતાવ્યા છે એ પંચવર્તમાનની અંદર જ હોય, સિદ્ધાંતની અંદર જ હોય, મારીની આજ્ઞા મંદર હોય, પછી એની બાબતમાં કોઈ બોલે તો અવગુણ કહેવાય ને દ્રોહ કહેવાય. બાકી લોપી નાખે, બેઠા બેઠા 500 રૂપિયાના થડકલા ગણતા હોય અને પછી મનમાં સંકલ્પ થાય કે સ્વામી તમે રૂપિયા ગણો એ તે અવગુણ છે કંઈ? ગણે છે કીધા. અરે શ્રીજી મહારાજ એમ કીધું અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખો અને પછી સ્વામીને સ્વામી કોઈ બૈરાને પડખે બેઠા બેઠા વાતો કરે અને પછી કહે સ્વામી તમારે ન બોલાય તે કે અવગુણ છે? એ તો કહેવું જ પડે એમ. મહારાજની આજ્ઞા બધું લાકડાના પત્રમાં ભેગું કરીને પાણી નાખીને ખાવું, આવું 16x16 ખુમચામાં ઝાપડતા અલગ અલગ, અને કીધું તું કે અવગુણ છે? એ તો હકીકત છે. એકવાર સંસાર છોડ્યા પછી જિંદગીમાં પોતાના દેહના સંબંધે અરે લેશ માત્ર સંબંધ ન રાખો. અને પછી ભાઈને આરે ને ભાભીને આરે ને કાકાને મામાને બધાને અરે બેઠા બેઠા કાકા કેમ છો હમણાં એમ વાતો કરતો તે કે અવગુણ છે? એ હકીકત છે, એ તો કહેવાના. એ અવગુણ નથી. અને ભક્તો અવગુણ અવગુણ કરી કરી અને આ સંપ્રદાયને એટલે સુધી ઉપાડી ગયા. અવગુણ ન લે, ઓ સ્વામીનો ખબરદાર મરી જાય અવગુણ લીધો તો. સ્વામીનો અવગુણ લીધો, સ્વામીનો દ્રોહ કર્યો એટલે ભગવાનનો દ્રોહ જેટલું પાપ લાગશે, માટે સ્વામીને રાજી કરી લે, આપી દે 5000 રૂપિયા. એમ કરી કરીને આ સંપ્રદાય એટલે ઉપાડી ગયા. બોલો, નતર તમે એમ માનો કે જે સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે એમ કીધું, હે પરમહંસો તમે એવો ઠેરાવ કરજો કે આ બ્રહ્માંડમાં ધન અને નારી બે વસ્તુ મારા માટે છે જ નહીં. આવો ઉજ્જવળ સંપ્રદાય એમાં સાધુ બેઠા બેઠા રૂપિયા ગણતા કોઈ દાડો શક્ય બને? એ સંપ્રદાયના સાધુઓ બૈરેને આગળ બેઠા બેઠા બોલતા કોઈ દી શક્ય બને? પણ કેમ શક્ય બન્યું? આ શબ્દને અવલંબન કરી. એક એક દિવસે નહીં થઈ ગયો, પહેલાં શરૂઆતમાં ધીમું ધીમું બોલાતું છે ખાનગીમાં, કોઈ ખાનગીમાં રૂપિયા ગણતું છે, કોઈક ભાળી ગયું છે, ત્યારે કોઈક બીજા ટોક્યા હશે, એ સ્વામી આ શું કરો? ત્યારે 4-5-10-25 ચારે બાજુ વિટાળે, એ સ્વામીનો અવગુણ લે, મૂરખ મરી જાય, ઈ ભોગવશે, આપણો અધિકાર નથી, એ તો અગ્નિ કહેવાય, એમાં હાથ ન નખાય, પણ ઠરી ગયો. બૈરાને છાનું છાનું બોલતા જ કોકે બિચાર કીધું છે, એ બૈરાને અરે બોલો ન તમારે બોલાય, અને ત્યારે પણ કોકે રોક્યો છે, બોલમાં ખબરદાર બોલ્યો છે. તો આમ કરતાં કરતાં ભક્તો આટલે પહોંચ્યા. એટલે પહેલાં વાત તો એ સમજવાની કે ભગવાનના 5 વર્તમાન યુક્ત સંત છે, ભગવાન એક એક આજ્ઞા પાળે છે, એના સિદ્ધાંતમાં સંપૂર્ણ વર્તે છે, અને પછી એની અંદર જેવા દોષો નથી એવા કલ્પવા, અથવા તો છે થી અધિક કલ્પવા, તો એનું નામ દ્રોહ છે ને તો ભગવાન નારાજ થાય છે. પહેલી વાત એ બતાવી. બીજી વાત એ બતાવી કે ભગવાન બહુ દયાળુ છે, એટલા બધા દયાળુ કે અસુર ભાવ થઈ કંસ આદિ કે ભગવાનનું ભજન કરતા ભગવાન એને તારી લીધા. તો આનું તાત્પર્ય હું સમજું, અસુર ભાવથી ભજન કરવું આપણે ભગવાન એને વેર બાંધવું? તો કે ના ભાઈ, એવું સમજતા નહીં મહારાજ, કે એવું ભલા થઈને સમજતા નહીં. તે એવું સમજવું ભગવાનની દયાળુતા ઘણી અધિક છે, કે અસુર ભાવથી ભજન કર્યું તોય તાર્યા, તો ભક્ત ભાવથી ભજન કરે ભગવાન એના પર કેટલા બધા રાજી થાય, એવું પકડવું અને એવી રીતે જ ભજન કરવું, નહીતર આપણે બધા અસુરના કુળમાં ભળ્યા કહેવાશું. એવી રીતે મહારાજે સુંદર અહીંયા વાત કરી. પછી શુક મુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે તે કહો. વચ્ચે ઘણી બધી વાત વહી ગઈ કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે દયાનું અધિક પણ હોય છે, જેથી કરી વેરભાવથી ભજન કરે તોય પણ કલ્યાણ કરે છે, પણ ભગવાનનો ભક્ત તો દાસત્વ ભાવથી સેવા કરે. વચ્ચે ઘણો બધો પ્રસંગ હોય ગયો, પણ શુકાનંદ સ્વામી આગલી વાત ભૂલ્યા નહીં, જે મહારાજે કહ્યું હતું કે ભગવાનના જે સાધુ છે ને હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે, માટે સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય એટલું પાપ લાગે, અને રાજી કરે તો ભગવાન રાજી થાય એટલું ફળ થાય. એની વાત ફરીવાર શુકાનંદ સ્વામી પૂછી, સ્વામીને સંતોષ ન થયો. મહારાજ કહી દીધું કે સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય એટલું પાપ લાગે, અને એને રાજી કરે તો ભગવાન રાજી થાય એટલું પુણ્ય થાય. એટલું કહીને મહારાજ આગળ વધી ગયા. સ્વામીને અસંતોષ થયો કે આ તો બહુ મોટી વાત કરી. અને આમ જ જો હોય તો શુકાનંદ સ્વામી એવા ઘણા બધા સાધુઓ જયેલા કે જે સાધુ પુરુષના જીવનની અંદર ભગવાનને રાજી કરવાનું કોઈ સાધન ન જોવા મળતો હોય અને એને રાજી કરીને ભગવાન કેમ રાજી થતા હશે. પછી નૃસિંહાનંદ સ્વામી મળ્યા હોય ને પાછા હારે જ રહેતા. નૃસિંહાનંદ સ્વામી વાતે કર્યું હોય ને, હું વૃંદાવનમાં પ્રદિક્ષણા ફરતો હતો, એમ એક દાડો બધા સાધુનું મંડળ ભેગું થઈ ગયું, રસોઈ બનાવી, બધા જમવા બેઠા, હું બેઠો. એ વખતે મારી બાજુમાં બેઠેલા સાધુમાંને કીધું, સાધુરામ જમશો નહીં આ? મેં કીધું પણ વાંધો હું, આવી સરસ સાધુની બનાવેલી રસોઈ અને સાધુની ભેગો જમવાનો મોકો કે દાડે મળે. ત્યારે બાજુમાં રહેલા સાધુએ કીધું, તેમ ડરો નહીં તો કહું. તો કે નહીં ડરું, કહો તો ખરા, હું કામ ના પાડો. તો કહે કે સાધુ નથી કે તો આ બધા ભૂત છે, અને આ તમે જે ભોજન જોવો છો ભોજન નથી, વિષ્ટા છે. શું વાત કરો છો? હા હા, પણ એ કેમ શક્ય બને? આ સાધુ દેખાય છે ને? તો કે દેખાય છે, અને પહેલાંથી દેખાતા તો હતા જ, હતા સાધુ. આમાંથી કેટલાક ભંડારી હતા ને કેટલાક કોઠારી હતા ને કેટલાક પૂજારી હતા, પણ ખોટા જ વાવચર ઉધારેલા બધા. ઠાકોરજીને થાળમાં ડાલડા ઘી દાબેલું અને ચોખા ઘીના બધા વાવચર ઉધારેલા, એ બધા મરી મરીને ભૂત થયા છે અને એ જ છે આ બધા કે. એટલે એ વાત શુકાનંદ સ્વામીને તો યાદ જ હોય ને, નૃસિંહાનંદ સ્વામી વાત કરી હોય એટલે. એટલે સ્વામીના મનમાં એમ થયું કે એવાને તો દ્રોહથી ભગવાનના દ્રોહનું પાપ લાગે, કમાલ છે બાકી, અને એવાને રાજી કરે તો ભગવાન રાજી થાય, આ કાંઈ બહુ આ પડે એવી વાત નથી. એ કાંઈ શુકાનંદ સ્વામી હતા, થોડા જેમ તેમ હતા. મારનો જમણો હાથ મહારાજ કે શુકાનંદ સ્વામીને અમને રાજી કરતા આવડે, એવું કોઈને રાજી કરતા ન આવડે. મહારાજ કે અમને ડભાણિયા ત્રણ વસ્તુ જે છે બહુ કામ લાગી, એક તો ડભાણિયો બળદ, બીજો ડભાણિયો આંબો, અને ત્રીજા ડભાણિયા સંત. અને ભાઈ રાજી કરતા કેમ ન આવડે? માના ઉદરમાં જેના ઉપર પરમાત્મા ભગવાન સર્વોપરી ભગવાન નીલકંઠની દ્રષ્ટિ પડી ગઈ હોય, માના ઉદરમાં હતા તે દાડે. હવે એ કંઈ એમ થોડું સહન કરી લે ને તરત હા પાડી દે. તમે કદાચ સાંભળ્યું છે, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજ વનવિચરણ કરતાં કરતાં વડોદરા પહોંચ્યા હોય અને ગામની બહાર બેઠા હોય ત્યારે કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા નીકળી. એમાં બાનુબા નામની સ્ત્રી પણ ખરી ભેગી, એ ગર્ભવતી હતા. પરસ્પર સ્ત્રીઓ વાતો કરતા હતા. એમાં બાનુબા કહે કે આ વખતે ભગવાન મારી ઘરે દીકરો આપે તો કેવું સારું. મહારાજ સાંભળી ગયા. મહારાજ કહે તમારી ઘરે ભગવાન દીકરો આપે પણ અમને આપી દો તો. એટલે બાનુબા ખચકાણા. ત્યારે સાથે રહેલી સ્ત્રીઓ કે આ કહી દો ને કે બાવા બધે ક્યાંય ફરતા હોય ભટકતા, એ ક્યાંને મળવાના હતા ફરીવાર. એટલે બાનુબાઈ કીધું કે સારું, જો મારી ઘરે દીકરો જન્મશે તો તમને આપી દઈશ. મહારાજ કહેતો તમારી ઘરે દીકરો જન્મશે. અને પછી મહારાજ તો ત્યાંથી જતા રહ્યા, અને પછી તો સત્સંગમાં આવી રાજાધીરાજ થઈ ગયા. આ બાજુ બાનુબાની ઘરે દીકરાનો જન્મ થયો, થોડાક મોટા થયા, આખો પરિવાર વડોદરા છોડીને ડભાણ રહેવા આવી ગયા. અને મહારાજ જબરો જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે જ ભગવાન તરીકે પ્રસિદ્ધ થઈ ગયા હતા. બાનુબાના મનમાં એમ થયું, કહો ભગવાને યજ્ઞ કરે છે ને મારો દીકરો બહુ જ ગુણિયલ છે, એને જો દર્શન કરાવી દઉં અને એ ભગવાનની દૃષ્ટિ મારા દીકરા ઉપર પડી જાય ને જો આશીર્વાદ મળે તો કામ થઈ જાય. આમ નિર્ધાર કરીએ, 8-10 વર્ષના પોતાના દીકરાને લઈને બાનુબા મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને દીકરાને જે બધા પગે લાગતા લાઈનમાં ઊભો રાખી દીધો અને પોતે થોડાક દૂર ઊભા રહ્યા. અને પછી પગે લાગતા લાગતા બાનુબાના આ નાનકડા દીકરા મહારાજને પગે જ આડ્યા. મહારાજ હાથ પકડ્યો. મહારાજ કે આ કોનો દીકરો? બાનુબા થોડેક દૂર ઊભા હોય કે મહારાજ એ મારો દીકરો છે. મહારાજ કે સાચું બોલો સાચું, આ તમારો છે કોકનું હપેતરું છે? બાનુબા ખચકાણા. મહારાજને કે મહારાજ મારો દીકરો છે. મહારાજ કે ખોટું બોલો, માં આ જ્યારે પેટમાં હતો ત્યારે તમે કોઈ નત કીધું કે મારી ઘરે જો દીકરો જન્મશે તો હું તમને આપી દઈશ? મારે ને કે મારે જે તો બાવાને કીધું તું, પણ એ તો બાવો ક્યાંય વિયો ગયો હશે. મહારાજ કે બાવો બીજો કોઈ નથી, અમે છીએ. તમે અમને વચન આપ્યું હતું માટે આ દીકરો અમને આપી દો. અને પછી બાનુબાએ પોતાના પુત્રને મહારાજને આપ્યા અને મહારાજ સાધુ કરીને શુકાનંદ સ્વામી નામ પાડ્યું. હવે એ શુકાનંદ સ્વામી એમ કઈ આ સીધી પાડી દે કે લાગઠ ખાલી કપડું ભગવું પહેર્યું એનો દ્રોહ કરે જ ભગવાનનો દ્રોહ થઈ જાય અને એને રાજી કરે જ ભગવાન રાજી થઈ જાય એમ કઈ શુકાનંદ સ્વામી આ ન પાડે? પાડે? તમે નથી પાડતા તે શાના પાડે? એટલે શુકાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, મહારાજ એના લક્ષણ કેવા હોય? ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે, મહારાજને જો સંત અસંતની વ્યક્તિમાં વિચાર માગી લીધો, કારણ કે બે વિભાગ કરવાના. થોડીક વાર વિચારીને બોલ્યા છે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને ગમે એટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમ કેમે કહ્યું હશે, ભગવાન તો સદાય સાકાર જ છે, અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય, અને સાકાર ન હોય તેની વિશે આકાશની પેઠે કરતા પણ ન કહેવાય તથા એક દેશને વિશે રહેવા પણ ન કહેવાય. માટે ભગવાન તો સદાય સાકાર જ છે ને અનેક બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય સદાય એમ જ સમજે, એક તો એ લક્ષણ હોય. જેના રાજીપાથી ભગવાન રાજી થાય, જેના કુરાજીપાથી ભગવાન કુરાજી થાય, એ સંતનું પહેલું લક્ષણ ભગવાનને સદાય સાકાર સમજે, કદી પણ નિરાકાર ન સમજે. ગમે તેવા નિરાકારીના યોગમાં આવે એ તો ગમે તેવા નિરાકારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોને સાંભળે તોય પણ કોઈ દી મન સંશય ન કરે. ક્યારેક કોઈકની સાથે વાદવિવાદમાં પોતે સાબિત ન કરી શકે ભગવાન સાકાર છે, અથવા તો કઈ વાંચનમાં ભગવાન સાકાર છે એ વાત એને સ્પષ્ટ દેખાય નહીં, નિરાકાર જેવું દેખાય, તો તરત વિચાર કરે કે આમાં તો વળી કેમે લખ્યું હશે, અથવા તો મને સમજાતું નથી, પણ ભગવાન તો સદાય સાકાર જ છે. ગમે તેવો વિદ્વાન આવે અને ગમે તેવો સમર્થ પુરુષ આવે, પરંતુ એને ભગવાન નિરાકાર છે એવી હા પડાવી શકે નહીં, એવું એક પ્રથમ લક્ષણ હોય. કારણ કે નિરાકાર હોય તો એનાથી એક તો સાકાર સૃષ્ટિનું સર્જન ન થાય. ભગવાન જો નિરાકાર હોય તો એક દેશસ્થપણું પોતાના ધામની અંદર સ્વરાટ થકા બિરાજમાન છે એ વસ્તુ શક્ય ન બની શકે. અને ત્રીજી વાત એ બતાવી કે જો ભગવાન સાકાર ન હોય તો આકાશની પેઠે ભગવાન વિશે કરતા પણ ન કહેવાય, કારણ કે સાકાર હોય તો જ જાણી શકે, નિરાકાર શું જાણી શકે. એટલે ભગવાન જે છે તે સદાયને માટે સાકાર છે, ગમે તેવો ફેરવનારો આવે તો પણ ફરે નહીં. દાખલા તરીકે રામાનંદ સ્વામીને ફેરવનાર કાંઈ જેમ તેમ નહોતા, આત્માનંદ સ્વામી મહાસમર્થ હતા. જો ને ઓલી યાત્રા કરવા ગયા ત્યાં ઢોંગી બાવાને જોયો, સદાવ્રત ખીચડાનું આપે ને પોતે પછી મધ્યરાત્રિ થાય ને ત્યારે દૂધ પાક ને માલપુડા ખૂબ ખાય. આત્માનંદ સ્વામી જોયું ને તેનું ભખડ બહાર પાડી દીધું. બોલો, સ્વામી પોતે રાતવાસો રોકાણા ત્યાં, આખા શરીરે ગોળના પાણીમાં કપડાને જબોળીને શરીર વીટ્યા, ગાભા નાખ્યું બણમણે. મધ્યરાત્રિ થઈ, જોકે સમય સાંજના પહોંચી ગયેલા, હમી સાંજે બધા ભાગી જાય. આને કે તમે જતા રહ્યો ત્યારે આત્માનંદ સ્વામી કે મને તો પિત્તનો રોગ નીકળ્યો છે, શરીરે ચલાવતું નથી, માટે રાતવાસો પડી રહેવા દો. તો સારું તો રોકાવ. અને સ્વામી રાતવાસો રોકાણે, મધ્યરાત્રિ થઈને દૂધપાક ને માલપોળા ને બધા આંધળ મૂકાણા, બધાએ ખૂબ ખાધા, વધ્યાને પછી સ્વામીને આપ્યા. પણ સ્વામી આગળ દૂધપાકનું પાત્ર ભરીને આપ્યું, સ્વામી પોતાની સામર્થ્યથી અંદર ભાતના જે દાણા હતા ને એની ઈળો કરી દીધી. બોલો, ખદબદતી ઈળો, કીડા. અને માલપુડામાંથી જે લોહી જે ઘી વહેતું હતું વગેડા એનું લોહી બનાવી નાખ્યું. અને સ્વામી કહેલા, તમે આવું ખાઈ ગયા? આ કીડા ખદબદે આવું દૂધપાક તમે ખાધો? અને આ લોહી વહેતું થયું સામેથી તો આવા માલપુડા જીમ્યા? ઓલ્યા બધાએ તો ઊંડા ઉતરી ગયા વિચારમાં, આ હું ઘડીક તો મહંત ખીજાણો બધા શિષ્યોને આવો દૂધપાક બનાવ્યો, દૂધ ગાળ્યું નહોતું. ઓલ્યા કે પણ જરાક વિચાર તો કરો, દૂધ ન ગાળ્યું હોય તો ઉકાળ્યો કેટલો મરી જાય ને, આ બધા જીવતા છે. માટે માનો યા ન માનો પણ પ્રતાપ માત્ર બાવાનો છે. અને પછી સ્વામીને આગળ હાથ જોડે, આ બધું શું છે? સ્વામી કે સાંભળો, તમને ગૃહસ્થ ભક્તો બીજા લોકોને પાકા સિદ્ધ આપવા માટે ધન આપે છે, અને તમે એમાંથી કાચા સિદ્ધ આપો છો ને પોતે આવા જલસા જીકો છો ને મોટું પાપ લાગે છે. એટલે તમે એ દૂધપાક નહીં પણ કીડા ખાઓ છો, તમે માલપુડા નહીં પરંતુ લોહી પીવો છો લોકોનું, માટે તમારે આ દિશા થઈ છે. તમારે દૂધપાક ખાવ તો એલાને ખવડાવો ને, અને એને ખીચડી આપો તમે ખાઓ. અને ત્યારે બધાએ મહંતે માફી માંગી. મારો કહેવાનો મતલબ, આટલા મહાસમર્થ હતા અને રામાનંદ સ્વામીને સમજાવવા માટે બહુ પ્રયાસ કર્યો, પણ રામાનંદ સ્વામીએ જ્યારે એમની જ પાસેથી અષ્ટાંગ યોગ શીખી અને ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં સાકાર ભગવાન ન દેખાણા, અસંતુષ્ટ વ્યાકુલશ્ચ તદાસૌ ગુરુ માહતું એમ શબ્દ મૂક્યો, અસંતુષ્ટ થઈ ગયા, અતિ દુઃખી દુઃખી થઈ ગયા અને તરત ઊભા થઈ ગયા. રામાનંદ સ્વામીની પાસે જઈને કહે, ગુરુદેવ, સમાધિ સિદ્ધિ પ્રાપ્ત હમ સ્વામીન કરુણ્યા તવ, તમારી કૃપાથી હું સમાધિ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યો છું, પણ સમાધિમાં મને સાકાર ભગવાનના દર્શન થતા નથી. બ્રહ્મ ત્રેજો નિરાકાર તત્ર નારાયણમ નતું, મને કેવળ બ્રહ્મરૂપ તે જ દેખાય છે, મધ્ય સાકાર ભગવાનના દર્શન થતા નથી. માટે ગુરુદેવ, હું તો દર્શનનો પ્યાસી છું, સાકાર દર્શનનો પ્યાસી, મને દર્શન કરાવો. ત્યારે જુઓ, આત્માનંદ સ્વામી બહુ સમજાવવા પ્રયાસ કર્યો, પોતાની વિદવત્તા પૂર્ણ રીતે વાપરી અને કહ્યું, બેટા રામ, તું નાનો છો, તને જ્ઞાન ન હોય, ભગવાન તો નિરાકાર જ હોય, નિરાકાર નિરંજન જ વાત સત્ય હોય, આકારસ્ય વિનોશોસ્તી નિરાકારસ્ય નાસ્તી સહ, આકાર માત્રનો તે એક દાડો નાશ થનારો છે, નિરાકાર તત્વ સત્ય છે. પણ રામાનંદ સ્વામી સાંભળ્યો ન શકે, મૂર્છાખાને ધરતી ઉપર ઢળી પડ્યા, જાગ્રત બન્યા, ત્યારે વળી પાછા સમજાવવા કોશિશ કરી, ત્યારે ગુરુ હોવા છતાંય કહી દીધું, સાંભળો, તમે ગમે એમ કરશો તો મને હા નહીં પડે, ભલે હું સાબિતા જ નહીં કરી શકું કે ભગવાન સદાય સાકાર છે, પણ નિરાકારની હા તો નહીં જ પાડું, અને એક દાડો હું પણ એ લેવલ સુધી જઈશ કે સાકાર ભગવાનના દર્શન કરાવીશ, અને તમારી પાસે આવીને તમને પણ સાકાર ભગવાનના દર્શન ન કરાવું તો મારું નામ રામાનંદ નહીં. આટલું કહીને ત્યાંથી નીકળી ગયા. આ પહેલું લક્ષણ, જેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય, જેના રાજીપાથી ભગવાનનો રાજીપો થાય, એનું આ પહેલું લક્ષણ, સદાય સાકાર સમજે. અને હવે બીજું લક્ષણ બતાવે છે, તથા એ ભગવાનની જે એકાંતિકી ભક્તિ તેને પોતે કરતો હોય, અને ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય, તેને દેખીને મનમાં બહુ રાજી થાય. આ બીજું લક્ષણ, પોતે ભગવાનની કથા વાર્તા કીર્તન કરે, ભજન કરે, અને બીજો કરવા આવે ને તો એને દેખીને બહુ રાજી થાય. આ બીજું લક્ષણ, નહીંતર મનમાં આપણે એવો સંકલ્પ થાય, એ તો રાજસ્થાન એવું નથી, નોય રાજી થાય, સમજાય, હુકામ ન રાજી થાય, મનમાં એમ માને હું કરું છું, આ જો કરવા મળશે તો લોકો મારી વાહવાહ કરે છે, તે અડધા તાના પક્ષમાં વૈયા જાહે, એની વાહવાહ કરે જ ને, એટલે ઈ ભજન ન કરે, ઈ નિયમ ન પાળે એવો પ્રયાસ કરે, પણ કોઈ નિયમ પાળતું હોય, કોઈ ભજન કરતું હોય જેમ પોતે કરે છે, એવું જોઈને રાજી થવું એ ઘણું કઠણ કામ છે. અને મહારાજ કે જો રાજી થાય તો એના રાજીપાથી ભગવાન રાજી થઈ જાય. આ વાત ઘણી સૂક્ષ્મ છે, સમજવી કઠણ છે, પણ સમજાય ક્યારે ખબર છે? કે પોતાને જીવનમાં પ્રસંગ બને ત્યારે એ ઘટનાની ખબર પડે. કોઈ કુસંગી હોય ને એને તમે સત્સંગી કરો ને તો રાજી થાવ, સત્સંગી કરીને પૂજા અપાવો તો રાજી થાવ, એમ આગળ વધતો જાય તો રાજી થાવ, પણ ક્યાં સુધી રાજી થાવ ખબર? તમારે લેવલ સુધી આવે ને ત્યાં સુધી ઓછો વાંધો આવે, પણ તમે પછી ક્યારેક ક્યારેક હોટલમાં આટો મારી આવતા હોવ અને ઓલાની વાત સાચી સમજાઈ જાય અને એ બંધ કરે, એ હોટલમાં જવાનું બંધ કરે, પછી ખમાય નહીં, પછી ઉપદેશ અવળો શરૂ થાય. આપણે તો ગ્રહસ્થ છીએ, તેટલું તો આપણે ચાલે, તને શું ખબર છે કાલે હવારનો સત્સંગી થયો, અમે વર્ષોથી જૂના, અમને બહુ અનુભવ હોય, પછી કાયમ નભે નહીં, એના કરતાં નભે એવું કરવું. ને કોણે પ્રવેશ કર્યો? ઈર્ષા અને માને પ્રવેશ કર્યો, કે આ જો મારા કરતાં શ્રેષ્ઠ થઈ જશે તો પછી આ ગામની અંદર એમ કહેવાતો તો આ ભગત જેવો મારો કોઈ ભગત નથી, તે આપણી ઉપર ચોકડી લાગશે ને, આ ભગત જેવા એક ભગત નથી એમ વાત થવા મળશે, એટલે આપણું નામ કેન્સલ થઈ જાહે. પણ મહારાજ કે પોતા સમકક્ષ અથવા તો પોતાથી પણ શ્રેષ્ઠ જાય તોય પણ રાજી થાય, મહારાજ કે એ ખરું લક્ષણ કહેવાય. આ વાત બધી જગ્યાએ લાગુ પડે, ભજનમાં લાગુ પડે. માનો કે કોઈને ભગવાને શક્તિ આપી હોય, સમય ઉત્સવો કરે, એમાં પણ લાગુ પડે. પોતાની સમકક્ષ કરતાં શ્રેષ્ઠ સમય ઉત્સવ કોઈ કરે તો જોઈને રાજી થાય. અને કોઈ કથા વાર્તા કરતું હોય, પોતા કરતાં શ્રેષ્ઠ કથા વાર્તા કરે તોય પણ રાજી થાય. પોતા કરતાં શ્રેષ્ઠ કોઈ ગાય તો પણ રાજી થાય. પોતા કરતાં શ્રેષ્ઠ કોઈ વગાડે તો પણ રાજી થાય. મહારાજ કે એના રાજીપાથી ભગવાન રાજી થાય, એના કુરાજીપાથી ભગવાન કુરાજી થાય. એટલે આ વાત આમ છે. હવે ત્રીજું લક્ષણ બતાવે છે, તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવત ભક્તના સંગનો ત્યાગ ન કરે. અંતે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાયને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે, એમને એમ ભક્તના સમૂહમાં પીડ્યો રહે એવો હોય. ત્રીજું લક્ષણ મહારાજ બતાવ્યું. મહારાજ કે ભગવાનના ભક્તના સમૂહમાં રહેવું હોય એમાં સ્વભાવ આડો આવે ને તો સ્વભાવનો ત્યાગ કરી દે પણ ભગવાનના ભક્તનો સંગનો ત્યાગ કરે નહીં. આ રીતે ઘણું કઠણ કામ છે. નથી વિચારે કે આપણે જેવું બન્યા આવશે એવું એકાંત પકડીને ભજન કરશું, ક્યાં હું ત્યાં ખમી ખમ કરવું. મહારાજ કે એવો ન હોય, સ્વભાવ છોડી દે પણ ભગવાનના ભક્તનો સંગ ન છોડે. સોળે ઉપર શયન કરાવે તોય સાધુને સંગ રહીએ, ભુક્તાન સ્વામીનું આ પદ છે. લો, સોળી ઉપર શયન કરે એવું કદાચ કષ્ટ પડે તોય પણ જે સંગ કદી છોડવાનો સંકલ્પ ન કરે, ભગવાનના સંતો અને ભક્તોની મધ્ય રહીને ભજન કરવાનો વિચાર કરે, મહારાજ કે ત્રીજું લક્ષણ આ છે કે જેના રાજીપે ભગવાન રાજી થાય, જેના કુરાજીપે ભગવાન કુરાજી થાય. આ સંતોનું સમજવું અને હરિભગતનું સમજવું. નહીં તો હરિભગત હોય, ગામ હોય, હવે ભજન કરતા હોય પણ એમાં પોતાને કોઈક વિધ્યું હોય, દેખ્યું હોય, જરા તરા આમ તેમ થયું હોય તો પછી મંદિરે અવાય નહીં, જરા તરા તકલીફ થઈ હોય તો પછી મંદિરે પોગાય નહીં, અને પછી એને સમજાવનારા કોઈ પણ આવે નહીં, કોઈ પણ આવે તો હા પડે નહીં. અરે ભગવાનના સાધુ તો શું, ભગવાન દર્શન આપીને કહે ને કે લામ કરી જાય તોય ફેરફાર ન કરી. બોલો, હે મચ્છાઓના ફૈવાઈ કર્યો ફેરફાર, દીકરાને ઓવને કાઢી મૂક્યા, મારાને ખબર પડી, દીકરાને ઓપા વચન લીધું કે તમારે સાસુ કેમ કરવું પડશે, મારા જેમ કહેશે એમ કરીશ. પછી ફૈબાને કીધું કે તમે દીકરાને વહુને કાઢી મૂક્યા છે, વાત સાચી? તો કે હા મહારાજ, અબોલા થયા ને હરખું ન જામ્યું એટલે કાઢી મૂક્યા. મહારાજ કે પાછા તેડાવી લો અને હવે તમે જેમ કહેશો એમ એ કરશે. મહારાજ એ હવે નહીં બને કે. અને એ વખતે સંતોની પંક્તિ પડેલી, મહારાજની થાળી પીરસાઈ ગયેલી. મહારાજ કે તો સાંભળો, પહેલાં તમે હા પાડો પછી સંતો જમશે ને અમે જમશું. 500 સંતો આવ્યો. મહારાજ કે મહારાજ હઠ નહીં પકડો, જમી લો પછી આપણે બધી વાત કરશું. મહારાજ કે પછી નહીં, અત્યારે પહેલી વાત, હા પાડો પછી જમીએ. મહારાજને કે મહારાજ એવું નહીં કરો, શાંતિથી જમી લો. મહારાજ કે નહીં કે. મહારાજ કે જો તમે હા નહીં પાડો ને તમે અહીંથી જતા રહેશું. મહારાજને કે એવું નહીં કરો. મહારાજ ખૂબ તાણી કરી, છેવટે મહારાજને ભરા ભાણામાંથી ઊભું થઈ 500 પરમહંસોની સાથે જવું પડ્યું છે, પણ ફૈબાએ પોતાનો ઠેરાવ ફેર્યો નથી અને દીકરાને વહુને પાછા બોલાવ્યા નથી. એટલે જ્યારે કોઈ પણ સ્વભાવની ગાંઠ વળી જાય, સમજાય, એને પછી ગમે તેવો મનાવનારો આવે તોય પણ મનાય નહીં. આ પછી સમય આવે ત્યારે માને, મેં અમદાવાદના જો ને બે ચાર ભગત ને દુર્લભરામ, ખબર પડી મહારાજને બે અબોલા કર્યા છે, મહારાજ મનાવવા માટે મેં અમદાવાદ ગયા બોલો છે. એમાં બે ચાર ભક્ત પહેલાં મળ્યા, બે ચાર ભક્ત મળ્યા ને, બે ચાર ભક્ત મળ્યા. મહારાજ કીધું, ભગત તમે અબોલા કર્યા ભલામણા દુર્લભરામને આરે ભગવાનના ભગત, ત્યારે મહારાજ ભૂલ થઈ ગઈ. મહારાજ કે ભૂલ થયાનો દંડ ભોગવવો પડશે, મહારાજ તમે કહો એમ કરું. મહારાજ કે સાંભળો, અમે જ આવીએ છીએ હમણાં દુર્લભરામની પાસે અને એને મનાવીએ છીએ ને એ કદાચ હઠ પકડે ને એમ કે મારા જોડા લઈને માથા પર મૂકે તો હું માનું, તો બોલો ઉપાડવો પડશે. મહારાજને કે મહારાજ આપના વચન મંજૂર છે. અને પછી મહારાજ બે ચાર ભગત પાસે ગયા, દુર્લભરામની પાસે ગયા અને દુર્લભરામને બધી વાત કરી. મહારાજ મહારાજ કહે આમ જ છે ને વાત, હા તો ઠીક, કારણ કે નામમાં ક્યારેક આમ તેમ થઈ જાય. દુર્લભરામને મહારાજ વાત કરી. મહારાજ કે બે ચાર ભગતને અરે અબોલા કર્યા છે તે ફરીવાર બોલવાનું શરૂ કરવાનું છે. મહારાજને કે મારે રહેવા દો, નહીં હવે હરખું આવે કે. મહારાજ કે પણ શું કામ એવું કરવું જોઈએ. અને સાંભળો, તમતારે તમારું સોમાન જળો એવી રીતે આપણે સમાધાન કરશું. તમારે ખાલી એની પાઘડી ઊંચી કરવાની, હાથમાં લેવાની, એ તમારા જોડા હાથમાં લઈને માથા પર મૂકશે, પછી શું વાંધો છે તમારે. મહારાજ કે વાત બધી સાચી, પણ હવે નહીં મને મેળ પડી. મહારાજ કે પણ અમે ક્યાંથી ધક્કો ખાધો, અમે પોતે કહીશ. મહારાજ બધી વાત સાચી, પણ એ તો નહીં થાય. મહારાજ કે હું વાત કરો છો કે નહીં થાય. મહારાજ કે મહારાજ નહીં થાય, અમને કેવા જાણો, તમને જ ભગવાન જાણો ને મહારાજ, તમે ભગવાન છો બીજા શું જાણો. મહારાજ કે અમે અમને ભગવાન જાણો છો તો પછી અમે ભગવાન તમને કહેવા આવ્યા છીએ, માટે તમે એક કામ કરો, અબોલા ટાળી નાખો અને એની પાઘડી ઉપાડી લો, એ તમારા જૂતા ઉપાડી લે. મહારાજ કે મહારાજ ભગવાન ખરા, તમે બધી વાત સાચી, પણ આ તો આ વખતે નહીં મેળ પડે. બોલો ભગવાન હતા તો એનો મહિના. મહારાજ કે સારું, તો સમય મનાવશે. એટલું કહીને મહારાજ જતા રહ્યા. અને એકાદ વર્ષ થયું, દુર્લભ રામના દીકરા લગ્ન આવ્યા. અને ભાઈ સ્વભાવને કોણ ન ઓળખતું, આખું ગામ ઓળખતું હોય. ગામ લોકો વિચાર કર્યો કે મહારાજ મનાવે આવે તો એ માળો માનો નહોતો. અને બેચર ભગત બિચારો ભોળોડો ભગત છે, તો એ માળો જ્યારે હોય ત્યારે એની સામે વિરોધ જ કરતો હોય. આ ફરી હાપીટમાં બરાબીનો લેવો છે. માંડવો નખાણો, સવારે જાન જૂતવાની થઈ, માંડવો નખાણો બધા આયા કરી, સવારે જાન જૂતવાની થઈને સાંજે બધાએ પગ ઠેરાવ્યા. અને ગામને જ્યાં આમંત્રણ દેવા જાય ને બધા કે ના ભાઈ, બેચર ભગત આવત આવી, બેચર ભગત આવત આવી. આખા ગામમાં જ્યાં જે એકે હા ન પાડી, બોલો એક જણાએ હા ન પાડી. હવે એકલા દીકરાને લઈને પરણાવવા જવાય, હું જાણો. અને કે ભાઈ સાહેબ હાલો ને, જો ભગવાન આગળ ભાઈ સાહેબ નો કરે, એને આગળ ભાઈ સાહેબ કરે. ભાઈ સાહેબ હાલો ને તો કે નહીં, એ વાત નહીં, બેચર ભગત આવે ને તો આવી. ત્યારે ઓલે કહે, પણ બેચર ભગત ન માને તો? અરે હું ન માને, ન માને તો જૂતા માથા પર મૂકો. શું કામ ન માને? તો કે જો બેચર ભગત આવવા ત્યારે તો જૂતા લઈને માથા પર મૂકું. બોલો મહારાજના વચને પાઘડી ઉચકવા તૈયાર જે નહોતો, એ છોકરાને પૌણા હટું જૂતા ઉપાડવા તૈયાર થયો. જોકે બેચર ભગત તો બહુ વિવેકીને બહુ વિનયી ભગત હતા. ગામના લોકોએ જઈને વાત કરી કે દુર્લભરામ ઢીલા પડ્યા છે અને જૂતા ઉપાડવા તૈયાર છે, તમે દીકરાના જાનમાં આવો તો. ત્યારે બેચર ભગત કે ના ના ના, ભગવાનના ભગત પાસે એવું તે કરાવતું છે, મને શું વાંધો છે. દુર્લભરામ રાજી હોય તો હું તો આવવા તૈયાર છું, પણ એટલું મને દુઃખ થાય છે કે મહારાજનું માન્ય હોત તો સારું હતું એમ. એટલે અહીંયા બહુ અદ્ભુત વાત બતાવી, એક સ્વભાવ જ છે. મહારાજ કહે કે જીવ જ્યારે સ્વભાવને આધીન બની જાય ત્યારે કોઈની વાતને એને હા ન પાડે, અને એને કદાચ ગમે તેવા ભગવાન, એકાંતિક સંત કે ભક્તો એના સંગનો ત્યાગ કરવો પડે તો કરી દે, પણ સ્વભાવનો ત્યાગ કરી શકે નહીં. પરમ ચૈતન્ય આનંદ સ્વામી બધું જાણતા હતા, પણ માનનો સ્વભાવ હતો. મહારાજ કીધું આવી માનની મૂર્તિ, તરત હાલતા થયા. બોલો પાછળ શિષ્યો હાલતા થયા. ત્યારે આ પરમ ચૈતન્યાનંદ સ્વામી એવું બોલ્યા કે મને તો માનભાઈ ખેંચી જાય છે, મને તો માનભાઈ ખેંચી જાય છે, પણ તમે હું કામ પાછળ આવો છો? કલ્યાણ જોતો તો સ્વામિનારાયણની પાસે છે, બીજી ક્યાંય નથી. બોલો કેટલું જાણતા હતા. પણ તોય માનરૂપી સ્વભાવ ન છૂટ્યો. મહારાજ છૂટી ગયા અને મહારાજના સંતો ભક્તો છૂટી ગયા. માનેનો સંગ છોડી શક્યા, પણ સ્વભાવને છોડી શક્યા નહીં. પણ મહારાજ કે એના રાજી પે ભગવાન રાજી થાય, કે એના કુરુજે પે ભગવાન કુરુજી થાય, એમ નહીં. પણ પોતાના સ્વભાવને છોડી દે, પણ ભગવાનના સંતો ભક્તોના સંગને ન છોડે, એવા જે સંત છે એના રાજી પે ભગવાન રાજી થાય, એના કુરાજી પે ભગવાન કુરાજી થાય. ત્રીજું લક્ષણ બતાવ્યું, હવે ચોથું બતાવે છે. તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મને એમ ઘાટ કરે છે, આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે અને રાજી થાય એવો હોય. આ ચોથું લક્ષણ, પોતાની પાસે કોઈ શ્રેષ્ઠ પદાર્થ આવ્યો હોય તો ભગવાનના બીજા ભક્તને આપીને રાજી થાય. પોતા પાસે જે પદાર્થ હોય, અને મહારાજ કીધું ને કે બે સારા સાધુ ને ચાર સારા હરિભક્ત સાથે જીવ જોડી રાખવો, જ્યાં પોતાનો જીવ જોડાયેલો હોય એવા સંતો ભક્તો, એમને આપવામાં મન માને, મનમાં એમથી આ વસ્તુ મારી પાસે લઈને એને આપું એવો સંકલ્પ કરે. જોકે મહારાજે નારાયણ ગીતા એવું લખ્યું છે કે અમારા જે આશ્રિત ગ્રહસ્થ ભક્તો, એણે પોતાનો અતિ પ્રિય પદાર્થ હોય એ ભગવાનના સંતને અર્પણ કરવું, યત સ્ત્રિયા અર્પણમ ન અર્પણમ, એકલી પોતાની સ્ત્રી સિવાયનું બાકીનું બધું આપી દેવું પડે, આપી દેવું. ત્યાં સુધી લખ્યું. બોલો પણ કેવું અતિ પ્રિય, પોતાને વાહલમ વાલું હોય. અહીંયા પણ એ જ બતાવ્યું, સારું પદાર્થ હોય, પોતાને વાહલું લાગે એવું હોય, પણ તોય ભગવાનના ભક્ત કે ભગવાનના સંતને આપીને રાજી થાય, એની મહત્તા છે. ન તો કોક કોક તો આપે હો, હા, ચાર દાડા થાય નીંગણા ઉતાર્યા પછી લંઘાઈ ગયો, હાવ કાથી જેવા થઈ ગયો, બેવડા વળી જાય એવા, ત્યારે કે આપણને સ્વામીને સ્વામી શાક કરશે કે? એની આ વાત નથી. હું ઘણી ફેરી કહું છું, અમને આવ્યું હતું ફ્રીજ વસઈની અંદર. એક ભગત ગયા, મારે ફ્રીજ આપવું છે. અમને બધાને થયું કે સારું કહેવાય, આ તો કોઈ આપે નહીં ને, આ ફેરી કાણે સંકલ્પ કર્યો, આ તો લોભીને બહાર હે ને, આખું ફ્રીજ આપી દેવું. એમ કીધું કેમ, હું કામ ફ્રીજ આપવું છે? તો કે 10-12 વાર રિપેર કર્યો પણ સરખું થતું જ નથી, એટલે હું સંકલ્પ કર્યો સ્વામીને આપી દેવું છે કે? વાહ ભાઈ વાહ, તારી દા તારી. એને માટે વાત નથી, પણ વાત કોના માટે છે? પોતાને વાહલામવાળી વસ્તુ પણ અર્પણ કરી દે. પંચાળન બાજુમાં કયું ગામ? બાલા ગામ. ડોશીમાઈ મહારાજની પધરામણી કરાવી. મહારાજ કે પધરામણી કરી પણ વાલમવાળી વસ્તુ આપો ને તો? મહારાજને કે આપીશ મહારાજ, એમાં કઈ વાત મોટી છે? તમારથી અધિક છે હું આ બ્રહ્માંડમાં મારા માટે. પધરામણી કરાવી, મહારાજ કે અમારું બાકી રહ્યું તો કે ભલે મહારાજ મોકલી આપું છું કે? પછી મનમાં વિચાર કર્યો વાલમવાળો હું તો કે ગાય બહુ વાલી છે. એક ક્ષણ સંકલ્પ થયો પણ બીજી ક્ષણ સંકલ્પ થયો, એના કરતાં પટારો વાલો છે, એના કરતાં તો પટાની અંદર પડેલો હોનો દાગીનો વાલો છે. એમ કરતાં કરતાં મનમાં એમ થયું, ઓહો, એટલે વાળીએ ગયેલા બે દીકરા જેટલું તો કોઈ વાલું નથી કે, એ તો બધાથી વાલા છે. અને તરત સંકલ્પ કર્યો દીકરાને મારાને આપી દેવો. પણ વિચાર થયો, બોલો આપણે તો આપવાનો સંકલ્પ કરીએ પણ આ તો પરાધીન વસ્તુ બની, છોકરા ના પાડે તો પ્રાણી થોડા ધકાઈ દેવાય. એટલે છોકરા ઘેરા આવ્યા, માજી થોડાક ઉદાસ. છોકરા સમજી ગયા માજીને કે માજી કેમ ઉદાસ? માજી પોતાના સંકલ્પની વાત કરી, મારા મનમાં એમ થયું તમે વાલામ વાલા છો, તે બેમાંથી એકને મહારાજને આપી દઉં, પણ હવે તમે જાઓ કે ન જાઓ એટલે ચિંતા છે. ત્યારે તરત મોટો નાનાને કહે, અરે માજીનો સંકલ્પ છે ને, આવો સરસ સંકલ્પ. નાનાને કહે, તું માની સેવા કરજે, હું જાઉં છું સાધુ થવા. ત્યારે નાનો કહે, હું શું કામ સેવા કરું, તું કર, હું જાઉં સાધુ થવા કે? તું લાભ લઈ જા ને હું રહી જાઉં. બેને પરસ્પર મીઠો ઝઘડો થયો. માજી સાંભળી ગયા કે ઓલો કે ઓલ તું જા, તું રહે ને, ઓલો કે તું રહે. માજી કે એક કામ કરો ને, હવે આમે મારી ઉંમરથી તમે તાર બે જાઓ કે જાઓ. મારી ચિંતા કરતા અને એને બે દીકરાને મહારાજને અર્પણ કરી દીધા. આને શું કહેવાય? પોતાની વાલી વસ્તુ આપીને રાજી થયા કહેવાય. અહીંયા મહારાજ કે પોતાની પાસે કોઈ શ્રેષ્ઠ પદાર્થ આવ્યું હોય તો ભગવાનના ભક્તને આપીને રાજી થાય. એવું તો સામાન્ય પણ ક્યારે બને ખબર? યાત્રા પ્રવાસમાં ગયા હોઈએ, સમજાય, યાત્રા પ્રવાસમાં ગયા હોઈએ અને એમાં ઠંડી પડી હોય અને વ્યક્તિ ચાર હોય અને વ્યવસ્થિત ઓઢી શકાય એવું ત્રણ જણ થાય એવું હોય, ત્યારે પોતે વિચાર કરે હું ઠંડી સહન કરીશ, એને કહેતા તમે ઓઢી લો. જમવાની વસ્તુમાં પણ એવું તેવું થાય એવું હોય ત્યારે હું કે તમે આવી લો જમી લો, મારે ચાલશે આમ, મને ભૂખ નથી લાગી, એ ત્યારે ખબર પડે. બાકી કે વાલમવાળી વસ્તુ તો થોડું ઘર ને જમીન ને વાડીને ઘોડીને બધું થોડું આપી દેવું અમને, તો તમે શું કરો પછી? પણ પ્રસંગ જ્યારે આવે ને ત્યારે ખબર પડે. હેત થયું ને વાત બહુ અલૌકિક છે, એવું લખ્યું છે શાસ્ત્રોમાં અને વાતોમાં એવું સંભળાય છે કે જ્યારે હેદ ભગવાનના સંત પ્રત્યે થાય ત્યારે એને એને ઘાટ કેવા થાય? તો કે એવી ક્યારે ઘટના ઘટે, માનો યાત્રા પ્રવાસમાં ગયા હોઈએ અને એમાં સમુદ્રની અંદર વળી હોડકું બેમાં બેસીને પછી એમ ફરવા નીકળ્યા અને હોડકું ડૂબ્યું અને એમાં બીજા બધા હોય પણ પોતે એક હોય ને એક ભગવાનના ખરેખરા સંત એક કે બે હારે હોય, હોડકું ડૂબે ને એમાંથી એકાદ પાટિયું બચી ગયું હોય અને એક પાટિયામાં એક સંત રહી શકે એમ હોય કા પોતે રહી શકે એમ હોય, ત્યારે શું કહે કે સ્વામી તમે બેસી જાઓ પાટિયા પર, મારું જે થાય એ, કારણ કે હું કદાચ ડૂબી મરીશ તો કાંઈ નુકસાન નહીં, તમે રહી જશો તો લાખો ને તારી દેશો. આ ભાવના પ્રગટ થાય ને ત્યારે આત્મબુદ્ધિ થઈ કહેવાય, સમજાય, ત્યારે પદાર્થ ટાઈમે અપાણું કહેવાય. આ બધું તો સમય આવે ને ત્યારે ખબર પડે, આમ સીધી રીતે ખબર ન પડે. ચારે બાજુથી ભહુડામાં આવ્યો હોય અને ત્યારે પણ બીજો સંકલ્પ ન થાય ત્યારે વાત શક્ય બની કહેવાય. એટલે મહારાજ કે પોતાની પાસે જે પદાર્થ શ્રેષ્ઠ આવ્યો હોય એ ભગવાનના ભક્તને આપીને રાજી થાય. એ ચોથું લક્ષણ બતાવ્યું. હવે પાંચમું બતાવે, તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહીં, ને આ તે કોણ જાણે કેવો હશે એનું તો કાંઈ કળાતું નથી, એવો ન હોય ને જેવો એ માહી બહાર હોય તેને સર્વે જાણે જે આ તે આવો છે, એવો જે સરળ સ્વભાવવાળો હોય. આ પાંચમું લક્ષણ. કે કોઈ એને કળી ન શકે. આ આ કેવો છે ને કહેતા આપણે પેશી ને, એનું કેમ છે, એનું કંઈ મળું કળાતું નથી કઈ પક્ષમાં છે. ઘડીક આમાં લાગે છે, ઘડીક ઓલામાં લાગે છે, ઘડીક આમ વાતો કરે છે, ઘડીક આમ વાતો કરે, એવો ન હોય. એનું સ્પષ્ટ જોઈએ, આમ છે કે આમ છે, એવો સ્પષ્ટ હોય. પણ ગોળ ગોળિયો ન હોય. મહારાજ કે એને સૌ કોઈ જાણે કે આની વાત તે આમ જ છે. એની વાતને કદાચ કોઈ ગોળ ગોળ કરવા જાય તોય પણ ન થાય, તોય પણ ન થાય એવો હોય. જોકે ભક્તો વાત નીકળે એટલે કહીએ છીએ, આપણને ખરેખર આપણે બળભાગી છીએ. એક વર્ષ પહેલાં એવી વાત, દોઢ વર્ષ થઈ ગયું, વડતાલમાં પ્રસરી ગઈ કે સરદારના બધા સંતોએ મહારાષ્ટ્રની વિરુદ્ધમાં સાઇન કરી દીધી. અને બીજે દાડે બરાબર વડતાલ ગયેલા અને બાપુજી ઉપર ફોન મળ્યા આવવા કે બાપુજી વાત સાચી કે સરદારના સંતોએ તમારી વિરુદ્ધમાં સાઇન કરી દીધી. એટલે હું ગયો એટલે મને કહે કે જેટલા જેટલાનો ફોન આવ્યા અને એમ કીધું કે સરદારના સંતોએ સાઇન કરી દીધી તમારી વિરુદ્ધમાં વાત સાચી, એટલે બધાને મેં એમ કીધું કે સરદારના સંતો જ્યાં સાઇન કરી દીધી ત્યાં હું હતેને કરી દઉં. કે બાપુજીના શબ્દ ત્યારે અમને આનંદ થયો કે બાપુજીને આપણા પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારા સાધુ કોઈ દિવસ મારી વિરુદ્ધમાં નહીં જાય. અને જીવન ભક્તો એવું જ જીવવું. એમાં કેવું છે, એક વાત ચોક્કસ છે, બે બાજુ પગ ન રહે, બે બાજુ રાજીપો ન રહે, એકનો રાજીપો પ્રાપ્ત કરાય. બે બાજુ પગ રાખવા જાય, બે બાજુ રાજીપો પ્રાપ્ત કરવા જાય, એને એક એ ન મળે. એટલે અહીંયા એવી વાત બતાવી કે એનું જીવન સ્પષ્ટ હોય, આમ છે કે આમ છે, આવું છે કે આવું છે. બેદી બીજું દેખાય, બેદી બીજું દેખાય, બેદી ત્રીજું કાંક બોલતો હોય, બેદી વળી કાંક જુદા પ્રકારનું બોલતો હોય, બેદી મહિમા ગાતો હોય, બેદી વળી નિંદા કરતો હોય, એવો ન હોય. માણસ અટવાય ક્યારે? બેદી નિંદા કરતો હોય, બેદી પ્રતિપાદન કરતો હોય, બેદી વખાણ કરતો હોય, બેદી ચાહના બતાવતો, બેદી અભાવ દેખાડતો હોય, ત્યારે જીવ અટવાય ને. ત્યારે પછી મનમાં એમ થાય કે મળો આનું તો કેમનું હશે એમ, એવો ન હોય. પણ સરળ સ્વભાવવાળો હોય, એ પાંચમું લક્ષણ મહારાજ બતાવ્યું. જોકે ભક્તજનો આપણને આનંદ છે કે પૂજ્યપાદ મહારાષ્ટ્રીના પક્ષમાં ભલે ઓછા સંતો છે, હરિભક્તોનો તો કાંઈ તૂટો નથી, બહુ મોટો સમુદાય છે, સંતોનો સમુદાય ઓછો છે, પણ જેટલા છે એટલા નિષ્ઠાવાન છે, સમજાય. એ પછી સરદાર હોય તોય ભલે, અમરેલી હોય તોય ભલે, બગસરા હોય તોય ભલે, જેટલા છે એટલા એ માથા મૂક્યા છે કે હવે મહારાજ તું જેમ રાખ એમ રહેવું ને. જીવન એવું જ હોવું જોઈએ ને, જીવન એવું જ હોવું જોઈએ. મને જીવન તેગ બહાદુરજીનું બહુ ગમ્યું, બહુ સરસ. તમે કદાચ ત્યાં સાંભળ્યો હશે, શીખોનો ગુરુ કહેવાય, શીખ સંપ્રદાયના ગુરુ. ઔરંગઝેબ એવું સાંભળ્યું કે એક તેગ બહાદુર જો વશ થઈ જાય અને મુસ્લિમ બની જાય તો પૂરો સમાજ મુસ્લિમ બની જાય. અને એ વખતે દિલ્હીને બોલાવ્યા તેગ બહાદુરજીને અને કહ્યું, તેગ બહાદુર તમે હિન્દુ મટીને મુસ્લિમ બની જાઓ. તેગ બહાદુરે કીધું કે એ તો મારાથી નહીં બને. તો કે સાંભળો, જો એ તમારાથી નહીં બને તો દિલ્હીની ભર સભાની અંદર, ભર દરબારમાં હું તમારી કતલ કરીશ અને તમારી સાથે પૂરા તમારા ખાનદાનની કતલ કરી નાખીશ. માટે વિચારો, હું તમને 8 દાડા આપું છું, સોચો. અને એ વખતે તેગ બહાદુર કીધું કે સારું, હું તમને 8 દાડા પછી જવાબ આપીશ. અને 8 દાડા પછી ફરીવાર જ્યારે કચેરીમાં બોલાવવામાં આવ્યા અને ઔરંગઝેબે કહ્યું, તેગ બહાદુર કુછ નિર્ણય કિયા, ત્યારે તેગ બહાદુરે બહુ સ્પષ્ટ કહી દીધું, હા મેં નિર્ણય કર લિયા હૈ. ક્યા નિર્ણય કિયા? અને એ વખતે તેગ બહાદુરે કહ્યું કે મેં નિર્ણય કિયા હૈ કે જીસ જહાજ મેં બેઠ કર મેં આધા સમુદ્ર પાર કર લિયા હૈ, અબ મેં જહાજ બદલના નહીં ચાહતા, ડૂબું યા તો મરું, મરી જાઓ તોય ભલે અને તરી જાઓ તોય ભલે, પણ હવે આ જહાજ બદલવાની ઈચ્છા રાખતો નથી. અને એ જ સમયે ઔરંગઝેબની તલવાર છૂટી, તેગ બહાદુરને ત્યાં મારવામાં આવ્યા, મૃત્યુ પામ્યા, પરંતુ હિન્દુ ધર્મને આબાદ બચાવ્યો. તેગ બહાદુર મરતાની સાથે એના પુત્ર ગુરુ ગોવિંદસિંહ મહાશૂરવીર થયા અને લોકોને ઉપદેશ આપ્યો કે અત્યાર સુધી આપણે ભજન કરતા હતા, પણ હિન્દુ ધર્મને જાળવવો હોય તો હવે આપણે હાથમાં ખંજર રાખવું પડશે. ત્યારથી એ લોકોએ પ્રતિજ્ઞા ગુરુ ગોવિંદસિંહે લેવડાવી કે જેટલા અમારા આશ્રિત હોય બધાએ આજથી ખંજર રાખવું. એટલે તમે જોજો, શીખોની પાસે ખંજર હશે. ત્યારથી લોકો રાખતા થયા અને ખરેખર હિન્દુ ધર્મને બચાવ્યો. એટલે કહેવાનો મતલબ ક્યારેક જીવનની અંદર સફળતા મળે યા તો નિષ્ફળતા મળે, પરંતુ જેનું એક રહેણીકેણુંપણું છે એને મહારાજ બહુ શ્રેષ્ઠ દાખવે છે, બહુ શ્રેષ્ઠ દાખવે છે. અને ભક્તો, ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઘટના ઘટે કે ખરેખર ઘડી બે ઘડી મન પડે એવો સંકલ્પ કરી લે કે આમાં સફળતા પ્રાપ્ત નહીં થાય, પરંતુ તેમ છતાંય મનને પણ દબાવી મક્કમપણે જે વ્યક્તિ વર્તે છે એની બહુ જ મહાનતા હોય છે, અને આખીર એ વિજયની વરમાળાને પ્રાપ્ત કરી શકે છે. મને ઓલો પ્રસંગ બહુ ગમે છે, આહીર શું નામ, સંગ્રામ, ના ના દે રા રાખ્યંગરને રાખ્યો તો કોણે, દેવાયત, હા દેવાયત આહીરે. કલ્પના કરો ભક્તો, એ કેટલી બધી ઘટના વિચિત્ર ઘટી છે કે રા નવઘણ ત્યારે કેટલો ખબર, ખાલી 6 મહિનાનો હતો અને બધું જ જતું રહેલું, રાજ્ય ખતમ થઈ ગયું, રાજા ખતમ થઈ ગયો, રાણી ખતમ થઈ ગઈ, શયન આખું વીર વિખેર થઈ ગયું, અને તોય દેવાયત પંડિતની હિંમત તો તમે જુઓ, એણે સંકલ્પ કર્યો ફરીવાર હું આને ગાદી સોંપાવીશ એમ, તમે કલ્પના તો કરો. ત્યારે એને છુપી કોકને ખબર છે, નહીં કહેતા મૂર્ખનો સરદાર લાગે, હવે આ 6 મહિનાનું ટેટું એને કેમ ગાદી બિહારશે, સંકલ્પ કર્યો હશે ને કોઈકે, પણ હિંમતથી કદમ ઉઠાવ્યા તો આખીર દેવાયત પંડિતે પોતાનો દેવાયત આહીરે પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો, અને એ સિદ્ધ કરવામાં આહુતિ ઘણી હમી પડે. પોતાના દીકરાને હમવાની જરૂરિયાત ઊભી થઈ તો દીકરાને પણ હમી દીધો, પણ આખીર એ ગાદી ઉપર રા નવઘણને પ્રસ્થાપિત કર્યો. એટલે દેશકાળ તો આવે પરંતુ તેમ છતાં રંગ ન બદલે મહારાજ, કે એના રાજીપે ભગવાન રાજી થાય, એના કુરાજીપે ભગવાન કુરાજી થાય, નતા દુનિયા બહુ સ્વાર્થી છે, રંગ બહુ બદલે છે, બહુ સ્વાર્થી છે, રંગ બહુ બદલે છે. પણ ભક્તો, એક વાત બહુ સ્પષ્ટ છે, રંગ બદલનારની કિંમત આખીર કાંઈ હોતી નથી. આ દુનિયામાં કપડું સારું દેખાતું હોય, બહુ સરસ કલર બલર હોય, એકવાર માણસ છેતરા જાય ખરીદી લે, પણ 2 ધોણ ધોવે ને કલર વયો જાય, પછી બીજો કોક લેતો ને એને કહે જોજો સાવધાન, એ કલર રહે નહીં, વયો જાહે, અરે પણ બહુ સારો દેખાય, પોહાય એવો સારો દેખાય, પણ વયો જાહે, મને અનુભવ છે. અને પછી તો માનો કે 1-2 ન માને પણ ઘણા બધાનો અનુભવ થાય ને, પછી બધાને ખબર પડી જાય કે એક રંગીલું નથી, આ રંગ બદલે રાખશે, આનો રંગ રહેશે નહીં, પછી બજારમાં એની કિંમત રહે નહીં. તો માણસનું એમ જ છે, માણસનું એમ જ છે, એક રંગીલી વ્યક્તિને કદાચ સહન કરવું પડે પણ એની કિંમત થાય છે, રંગ બદલનારની કિંમત એક દાડો પાય નહીં રહેતી નથી. મહારાજ કે લોકો એવો વિચાર કરતા આ કોણ જાણે કેવો હશે, એવો ન હોય પણ સરળ પ્રકૃતિનો હોય. હા ભલે કદાચ એવું બની શકે, કોઈને એમ લાગે દુશ્મન છે, દુશ્મન એમ, દુશ્મન તો દુશ્મન, મિત્ર તો મિત્ર એમ, એવું નહીં થોડીક વાર મિત્ર, થોડી વાર દુશ્મન, થોડી વાર મિત્ર, થોડી વાર દુશ્મન, દુશ્મન તો દુશ્મન, મિત્ર તો મિત્ર, એવો હોય મહારાજ કે એના રાજીપે ભગવાન રાજી થાય, એના કુરાજીપે ભગવાન કુરાજી થાય. 5મું લક્ષણ અને 6લું લક્ષણ બતાવે છે. અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે, ને તે થાય તો તપી જાય. એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય, સ્વાભાવિક અરુચિ વર્તે, સ્વભાવમાં જ કુસંગીની સોબત ગમે નહીં. શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન હોય. કુસંગી કોણ? આપણે એમ જ માનીએ મહારાજ ન માને બધા કુસંગી, અને મહારાજને જેટલા માને એટલા સત્સંગી. પણ મહારાજ કહે કે ઓલો તમે જે વાત કરી તો બહારનો કુસંગ, એના કરતાં સત્સંગનો કુસંગ વધારે ભયંકર છે. બહારના કુસંગ કરતાં સત્સંગનો કુસંગ વધારે ભયંકર છે. અહીંયા કુસંગ શબ્દ જે છે એ એવું કદી નહીં સમજતા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજા ભક્ત માટે શબ્દનો યુઝ થયેલો છે. પણ ભલે કદાચ કંઠી પહેરી હોય, તિલક ચાંદલો પણ કરતો હોય, પણ કુસંગથી ભરપૂર છે. માને દુર્ગુણોથી જેનું જીવન ભરેલું છે, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન વ્યસન ફેશન આદિકથી જેનું જીવન બદબુ મારતું છે, એની સોબત ગમે નહીં, અને સોબત થાય તપી જાય. આ શબ્દ બહુ સમજાય જેવો છે, તપી જાય તો સોબત થાય, ભેગા થાય એટલે અત્યારે ખીજાવ જ મળે એમ. આમાં જો એવો અહીં તો શીખું એવું જ કીધું, જો શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગની સોબત ન ગમે, ને તે થાય તો તપી જાય. કુસંગી ભેગા થાય એટલે સીધો લાલ પીળો થઈ જાય. કેમ સમજવું, કેમ અર્થ કાઢશો? એની સોબત થાય તપી જાય, એવી રીતે વિમુખના સંઘની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. સંઘ થાય તપી જાય. સંઘ એટલે પોતાની અંદર જેવા દુર્ગુણો છે, યાદ રાખજો, પોતાની અંદર જેવા દુર્ગુણો છે એવા દુર્ગુણો, એટલે જે કુસંગી એની અંદર જેવા દુર્ગુણો છે એવા દુર્ગુણો પોતાને પાવા જ્યારે પેલો પ્રયાસ કરે, એ જરાકિયાને ખબર પડે તરત તપી જાય, એનો જરાકે સ્વીકાર કરે નહીં. નતર તો તમારે ધંધા બિઝનેસ બધા એવા જ કરવાના, તો આખો દી તપતું જ રહેવું પડે. નતર તો કહો તમારા મોટા મોટા વેપારીઓ ના અંતે હોય, એમાં કેટલા દારૂડિયા હશે, નહીં હોય? આ ફેક્ટરી બેક્ટરી હાંકતા છે, એના વેપારીઓ દારૂડિયા નહીં હોય, મીઠે ખાતા નહીં ખાતા હોય, તે ન્યા જઈને પેલો તપી જ જાવ, લાલ પીળું થઈ જવાનું, લાલ પીળો ન થાય. પણ હા, એ દારૂ પોતાને પાવા પ્રયાસ કરે તો લાલ પીળો થઈ જાય, સમજાય? હા, એ મીઠ પોતાને ખવડાવવા પ્રયાસ કરે તો કદાચ લાખોનું ઉલટસુલટ થતાં જ કરી નાખે, પણ પોતે મીઠ ખાય નહીં, ત્યાં એનો અર્થ એમ ઘટાડવો કે પોતાની અંદર કુસંગને પ્રવેશ કરાવવા કોઈ માગે તો તપી જાય, તો અહીંયા શાંત રહી શકે નહીં. શાંત રહે ને એમ ન વિચારે, કાંઈ નહીં, શેઠનો બહુ આગ્રહ છે, જરાક બે ઘૂંટડે પી લઈએ એમ એવો સંકલ્પ કરે નહીં. શેઠનો એટલો મોટો આગ્રહ છે અને બહુ પ્રેમથી કહે છે તો હવે આપણે સીધે સીધું ન ખાઈ, કાંઈ કુડલું બુડલું બને જરાક ખાઈ લઈ, એવો સંકલ્પ મન કદી કરે નહીં, ત્યાં લાલ પીળો થઈ જાય અને કદાચ ભિખારી જેવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય એમ હોય તો કરી દે, પણ ફેરફાર કરે નહીં, કોઈની છાયામાં દબાય નહીં. જેમ અભયસિંહ, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, વિભાજામે જામનગરમાં તેડાવ્યા, વાઘજી ખવા જેવી કાન ભંભેરણી કરેલી કે જ્યારથી સ્વામિનારાયણનો થયો ત્યારથી હાવ બગડી ગયો, કોઈને માનતો જ નથી. વિભાજન કે હતા છે, અભયસિંહ તો બહુ આજ્ઞાકિત છે, તો બોલાવો ને પાઈ દો, લો પ્યાલી આ દારૂની. અને વિભાજામે પછી બોલાવ્યા અભયસિંહજીને, અને અભયસિંહને ભર કચેરીની અંદર દારૂની પ્યાલી હાથમાં લઈને કીધું, લ્યો અભયસિંહજી પીવો. ત્યારે અભયસિંહ કીધું, સાંભળો, મારાથી ન પીવો, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું અને મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે આ મોઢામાં આજથી દારૂ નહીં મૂકવું, માટે મારથી ન પીવાય. ત્યારે વિભાજામે કહે, અભયસિંહ જરા ખ્યાલ તો રાખો, તમે કોનો હાથ પાછો ઠેલી રહ્યા છો અને આનું પરિણામ શું વિચાર કર્યો? તમે આ જામનગરના ધણી વિભાજામનો હાથ પાછો ઠેલી રહ્યાનું પરિણામ સારું નહીં આવે. અને ત્યારે અભયસિંહ કીધું, નામદાર સાંભળો, મને પરિણામની સાથે મતલબ નથી, મને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની સાથે મતલબ છે, મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે લીધેલી પ્રતિજ્ઞાની સાથે મને મતલબ છે, એના બદલામાં પરિણામ પોહાઈ આવે એમ. અને ત્યારે વિભાજામે કહ્યું, પણ ભર કચેરીમાં તમે મારો અપમાન કરી રહ્યા છો. અને એ વખતે પોતાની કમરમાં રહેલી કટાર કાઢી અને વિભાજામના હાથમાં આપી, લો કટાર, તમારું અપમાન ન થાય, મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય, એટલે માટે ગળે ફાંડું પાડો, ન્યા રેડો, તમારો સંકલ્પ પૂરો થશે ને મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં થાય. વિભાજામના હાથમાંથી દારૂની પેલી હેઠી પડી ગઈ અને ભર સભામાં એમ કીધું, સાબાશ સાબા અભયસિંહ, તારા જેવો શરીર આજ સુધી મરદ પુરુષ કોઈ જોયો નથી, તારા માનમાં આજથી હું પણ પ્રતિજ્ઞાબદ્ધ બનું છું, જિંદગીમાં કોઈ દી દારૂ પીશ નહીં, અહીંયા તપી જાય, સમજાણું, અહીં તપી જાય. નતર તો તમે ધંધો ગ્રસ્ત આશ્રમ રહી જ ન હગો, કારણ કે તમારે તાખો દાડો તપી જવા એવાનો જ યોગ, ઘરની બહાર નીકળો એટલે સીધો તપવાવાળો જ યોગ થઈ જાય, શરૂ થાય કે ન થાય, પણ તપી જાય એ વાત આ અર્થમાં લેવી કે પોતાને કુસંગ કોઈ પ્રવેશ કરાવવા આવે ત્યારે પોતે તપી જાય. હવે છ લક્ષણ યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે એમ જાણવું, અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. ઇતિ વચનામૃતમ 35મું થયું.